અદ્ભુત ભગવાનના ચરિત્રોથી સભર પુરુષોત્તમ પ્રકાશની કથા સાંભળી. ગઢપુરનો ગજબ મહિમા આવ્યો, ગોપીનાથજી મહારાજનો પણ અદ્ભુત મહિમા આવ્યો. ગોપીનાથજી મહારાજનો મહિમા જ્યારે સાંભળતા ત્યારે મનમાં એમ થતું હતું કે જો મહારાજે પગની આટી ન મરાવી હોત તો મને એમ છે બીજી ઉપાસના જ ન રહી હોત. પણ મહારાજે પગની આટી મરાવી, મહારાજના મનમાં થયું પછી ગઢડાશિયો બીજા કોઈ ક્યાંય જાહે જ નહીં, એના કરતા જરા પગની આટી મરાવી દો એટલે થોડીક આટી રહેશે. અને મહારાજે પગની આટી મરાવી. શું કહો તમે રતિભાઈ, એ કાટી ન મરાવી હોત તો? અને ભગવાન સ્વામિનારાયણ પોતાની ઓરિજિનલ ઉપાસના રખાવી. મહારાજ કે ધ્યાન ભજન હું મહિમા કહું છું તમને, તેમ છતાં જોજો ધ્યાન તો મારા નિજ સ્વરૂપનું તમે કરશો. અને એ વાત સમજાવવા માટે મહારાજે પગની આટી મરાવી છે એવી અદ્ભુત કથા આપણે સાંભળી. હવે આપણે સાંભળીશું પ્રથમનું 27મું વચનામૃત. બહુ દિવ્ય વચનામૃત છે, સમજ્યા જેવું છે. જોકે ભક્તજનો, વચનામૃત ગ્રંથ એવો છે, તમને શું કહું, વચનામૃતમાં જે ઊંડાણ છે ને જે આનંદ છે એ ક્યાંય જોવા ન મળે. પણ તકલીફ એ છે, રતન તો છે પણ સાગરને તળિયે પીડ્યા છે. મરજીઓ થાય અને હાથમાં આવે, કાંઠે કાંઠે આટા મારનારને ક્યારેય રતન હાથમાં ન આવે. એ વચનામૃત એ રતન છે, પરંતુ ઊંડો ઉતરે તો એમાંથી રતન હાથમાં આવે એમ છે. તો આવો પ્રયાસ કરીએ આ ગ્રંથની અંદર ડૂબવા માટે, રતનને પ્રાપ્ત કરવા માટે. પ્રથમનું 27મું વચનામૃત. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876 પોષ સુધી દ્વાદશીની દિવસ શ્રીજી મહારાજ દિવસ ઉગ્યા પહેલાં શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પરમહંસની જાયગાને વિશે પધાર્યા હતા ને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો તથા ધોળો ચોફાળો ઉડ્યો હતો તથા ખેસ પહેર્યો હતો ને ઓટા પર આથમણું મુખારવિંદ રાખીને બિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા ભરાઈને બેઠી હતી. મહારાજ આ સંતોની જાયગામાં આવ્યા છે એટલે સામે ચાલીને મહારાજ આ સંતોની પાસે આવ્યા છે. જ્યારે જ્યારે સંતોની જાયગામાં મહારાજ પધાર્યા છે, તમે બધા જ વચનામૃત તપાસજો, એ તમામ વચનામૃત બહુ જ મહત્વના છે. જો કે બધા વચનામૃત મહત્વના છે, બધા જ વચનામૃત મહાન છે, પરંતુ એક વાત નક્કી હોય છે કે શ્રેષ્ઠની અંદર પણ કાંઈક શ્રેષ્ઠ પણ હોય ખરું. સ્વામી વાતોમાં લખ્યું ને, મહારાજ એક દાડો કે સંત સભા બેઠી હોય, બરાબર યાદ રાખજો, સંત સભા બેઠી હોય, આ સભાની અંદર ગોપાળાનંદ સ્વામી પણ બેઠા હોય, મુક્તાનંદ સ્વામી પણ બેઠા હોય, એમાંથી જે શ્રેષ્ઠ હોય એની પાસે જઈને બેસવું. એટલે એક તો મહારાજના સમકાલીન સમયના સંતો એટલે તમામ શ્રેષ્ઠ હરોળ, એમાંય મુક્તાનંદ સ્વામી ને ગોપાળાનંદ સ્વામી ટોપ લેવલના સંત, એમાંય મહારાજ ભાગ કર્યા, એમાંય મહારાજ જે શ્રેષ્ઠ હોય એની પાસે જઈને બેસવું. એમ એનો મતલબ ગમે તેટલી શ્રેષ્ઠ કક્ષામાંય પણ કાંઈક એવું હોય જે સર્વ કરતા શ્રેષ્ઠ હોય. એમ તમામ વચનામૃતો બહુ શ્રેષ્ઠ છે, પરંતુ સંતોની જાયગાના જેટલા જેટલા વચનામૃતો છે એ તમામ વચનામૃતો બહુ જ અદ્ભુત વચનામૃતો છે. કારણ કે મહારાજને પોતાને કાંઈક કૃપાવાક્ય કહેવાનો સંકલ્પ થાય ત્યારે મારા સામે ચાલીને સંતો સુધી જાય, મહારાજ રાહ ન જોઈ શકે, સંતો આવે પછી વાતો કરો, એમ રાહ ન જોઈ શકે મહારાજ, રહી ન શકાય મહારાજથી. અને મહારાજ ઉતાવળા થઈ અને સામે ચાલી સંતોની જાયગામાં જાય અને પછી મહારાજે વાતો કરે, વાતો બહુ દિવ્ય હોય છે. તો આવો 27મા વચનામૃતની અંદર મહારાજ સંતોની જાયગામાં જઈને શું વાતો કરે છે એને જરાક માણીએ. પછી શ્રીજી મહારાજ અર્ધ ઘડી સુધી તો પોતાની નાશિકાગ્ર સામું જોઈ રહ્યા. આ બીજી અગત્યતા, સીધી વાત શરૂ ન કરી દીધી. સંતોની જાયગામાં આવ્યા, મહારાજ વૃત્તિ પાછી વાળી, નાશિકાગ્રની સામે જોઈ રહ્યા, વિચારમાં ઊંડા ઉતરી ગયા અને પછી મહારાજ વાતનો પ્રારંભ કરે છે। મહારાજ કે પરમેશ્વરને ભજવાની તો સર્વ કોઈની ઈચ્છા છે, પણ સમજણમાં ફેર રહે છે। બહુ મહત્વનો પોઈન્ટ કીધો મહારાજ કે ભગવાનને ભજવાની તો સર્વ કોઈની ઈચ્છા છે, અથવા તો ભગવાનને તો બધાએ ભજે છે, પણ સમજણમાં ફેર રહ્યો જાય છે, અને સમજણની ફેરને અવલંબન કરીને પ્રાપ્તિમાં પણ ફેર રહે છે। ભગવાનના ભક્તો યાદ રાખજો, સાધનના ફેરથી ફેર હશે ને કદાચ ભાંગી શકાશે, સાધનના ફેરને અવલંબન કરીને કદાચ ફેર રહી ગયો હશે એ ફેરને ભાંગી શકાશે, પણ સમજણના અવલંબન કરીને જે ફેર રહી ગયો હશે એ ફેરને ભાંગવો મહાકઠણ પડશે। માટે સાફ સાફ સમજી લેજો, આ શિબિરમાં આવ્યા પછી, છાવણીમાં આવ્યા પછી કદાચ સાધન કરતાં કરતાં થોડી ઘણી કચાશ રહી ગઈ હશે તો એ ફેર ભાંગી શકાશે, પણ આવી છાવણી ભર્યા પછી, આવી શિબિરો ભર્યા પછી સમજણમાં જો ફેર રહી જશે એ ફેર પછી કોઈ કાળે નહીં ભાંગે, એ મહારાજના સ્વમુખના વાક્યો છે અને મહારાજે મધ્યના નવમાં આને લખ્યું છે। મહારાજ કહે કદાચ આજ્ઞામાં કચાશ રહી ગઈ છે તો પ્રાયચિત કરાવીને પણ શુદ્ધ કરશું, પણ ઉપાસનામાં જો કચાશ રહી જશે, એ સમજણમાં જો ફેર રહી જશે તો મહારાજ કે કોટી કલ્પે વાંધો નહીં ભાંગે। જોકે મહારાજે તો આ સમજણને દૃઢ કરાવવા માટે અદ્ભુત અદ્ભુત દિવ્ય ચરિત્રો કર્યા છે, અદ્ભુત અદ્ભુત ઐશ્વર્ય પ્રતાપ પણ મહારાજે દેખાડ્યા છે। ચપટી વગાડે સમાધિઓ થાય, મહારાજ સોટી અડાડે સમાધિ ઉતરી જાય, અરે મહારાજ અલૈયા ખાચર ને એમ કે જાઓ અલૈયા ગામડે જાઓ, અને તમે વાતો કરશો અને વાતો કરીને પછી તમે આ સોટી દેખાડશો સમાધિ લાગી જશે, સોટીને અડાડશો ફરીને સમાધિ ઉતરી જશે। શેખજીને મહારાજ એમ કે જાઓ શેખજી તમે એમ કહેજો મારી દાઢી સામું જુઓ, તમારી દાઢી સામું જોહે એને સમાધિ લાગી જશે, આ સોટી અડાડશે એને સમાધિ ઉતરી જશે, અરે જાઓ જાઓ સંતો તમે ગામડે જાઓ લેતા જાઓ સોટી, અરે તમે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિની વાતો કરી અને પછી કહેજો આ સોટી અમારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણને આપેલી છે, ફક્ત સોટી દેખાડશો તો સમાધિ થશે, અને ફરીને સોટી દેખાડશો સમાધિ ઉતરી જશે। અદ્ભુત અદ્ભુત મહારાજે જે ઐશ્વર્ય પ્રતાપ દેખાડે છે એનું કારણ એટલું છે, જે તે પ્રકારે કરીને સમજણનું સેટિંગ આવી જાય, જીવાત્માને સમજણમાં સેટિંગ જો આવી જાય તો મહારાજ કે બેડો પાર થઈ જાય। સમજણનું સેટિંગ મહારાજ કે જે નહીં આવે અને ખામી નહીં ભાંગે, અને આટલો પ્રતાપ દેખાડ્યા પછી પણ સમજણમાં સેટિંગ જ્યારે નહોતો આવતો ને ત્યારે મહારાજ ઉદાસ થઈ જતા। એકવાર મહારાજે ભર સભાની અંદર વાત કરી, મહારાજ કહે દરબારો તમે અમને કેવા સમજો છો, એમાં કેટલાકે મહારાજ જેવા હતા એવી વાત કરી, કેટલાકે એમ કીધું મહારાજ અરે પૂર્વે જેવા અવતારો થાય એવા જ તમે છો, અને ત્યારે મહારાજે મોઢું બગાડી અને મહારાજ કે તમારી આગળ હું વાતો કરવી, મહારાજ કે ઘણા કાળ પહેલા અમે કેટલાક કાઠી દરબારો લઈને ગુજરાતમાં ગયા હતા, અને પછી ત્યાં બહુ સરસ રાણીઓ પાકેલી, એ રાણીઓ ખાતા ખાતા પરસ્પર વાતો મળ્યા કરવા, કહો હો હો આ ગુજરાતની તો લીંબોળીઓ કાંઈ થઈ છે, કેવી જબર લીંબોળી ને કેવી મીઠી લીંબોળીઓ છે। ત્યારે કેટલાક વળી એમ કહેવા માંડ્યા લીંબોળી તે વળી આવી હોતા છે, આવડી મોટી ન હોય આવડી મીઠી ન હોય, ત્યારે સુરા ખાચર જેવા કોઈ કેમ ઘૂસતો મારીને ગે મૂંગો મરી ગધના કાંઈ ભાન છે કે નહીં, આ લીંબોળી જ છે, પણ આ તો પ્રાંત વાઇઝ ફેરફાર દેખાય છે, કાઠિયાવાડમાં થોડીક નાની થાય છે અને થોડીક ઓછી ગળી હોય છે, ચરોતરમાં મોટી થાય છે અને વધારે મીઠી હોય છે। મહારાજ કે શેર શેર એ રાણને ઝાપટી ગયા તોય પણ એને રાણ રાણનો મનાળી લીંબોળી લીંબોળી રહી, એ મહારાજ કે મેં અદભુત ઐશ્વર્ય પ્રતાપ દેખાડ્યા, અદભુત સામર્થ્ય દેખાડી, તેમ છતાંય પણ હજુ અમારા સર્વોપરીપણાની હા નથી પડતી, એની કોની એમ અટકળ માંડવી, અમારી સાથે રહ્યા પછી પણ એની દિશા લીંબોળી લીંબોળી જીવી રહી, એને રાણે ન મનાણી એમ અમે સર્વ અવતારી ન મનાણા, અમે બીજા અવતાર જેવા જ મનાતા રહ્યા, અરે મહારાજે અદ્ભુતાનંદ સ્વામીને કીધું, સ્વામી ગામડે જાઓ છો કેવી વાતો કરો છો? અરે મહારાજ, ગામડે જયારે જઈએ છીએ ને ત્યારે તમને બીજા અવતાર જેવા છો એવી વાતો કરીને જીવને ઓળખાવીએ છીએ. મહારાજ કહે, સ્વામી અમે કેટલા કેટલા ઐશ્વર્ય પ્રતાપ દેખાડ્યા તોય તમે હજુ અમને બીજા અવતાર જેવા કહો છો? સ્વામી કહે છે, પણ મહારાજ શું કરીએ, તમે આજ્ઞા કરી છે તમારે અમને બીજા અવતાર જેવા જ કહેવા, એથી મોટા ન કહેવા. ત્યારે મહારાજ બોલ્યા છે, સ્વામી તમે ભલે બોલતા હો અને મેં ભલે આજ્ઞા કરી હોય, પણ અમારું હૃદય એમ કહે છે કે હજુ તમારી સમજણમાં કાંઈક ફેર હશે. નહીં તો સાંભળો, ભોજન કરવા બેઠેલો કદાચ અડધો ડઝન મહારાજ કે રોટલી ખાઈ જાય અને કદાચ એક લીટર દૂધપાક પી જાય, અનેક પ્રકારના ભજીયા વગેરે વગેરે ખાય, પણ મહારાજ કહે કે એની સાથે બે જ પતાકા જો મૂળાના ખાધા હોય તો દૂધપાક હોય, રોટલી હોય, ભજીયા હોય, એ બધાને એક બાજુ કરી ઓડકાર આવે ને ત્યારે મૂળાના એ પતાકાનો ઓડકાર આવે. સ્વામી, બે મૂળાના પતાકા ખાધા પછી એનો ઓડકાર આવે વિના રહેતો જો ન હોય તો તમને અમારું સ્વરૂપ સર્વોપરી સ્વરૂપ જેમ છે એમ જો સમજાઈ ગયું હોય, તમે પોહા એવી આજ્ઞા કરીએ તેમ છતાંય સ્વામી અમારી સર્વોપરીપણાનો ઓડકાર આવે વિના રહી ન શકે એમ, કેમ તમને ઓડકાર નથી આવતા? અદ્ભુત આનંદ સમય હાથ જોડી દીધા, કૃપાનાથ આજ પછી આ પૃથ્વી પર જેટલા વર્ષ રહેશું એટલા વર્ષ સુધી કૃપાનાથ હવે રંગથી લઈને રાજા સુધી તમારી સર્વોપરીપણાની જ વાતો કરશું મહારાજ, હવે બીજી વાત નહીં થાય. માટે અહીંયા મહારાજ બહુ સરસ વાત કરી રહ્યા છે. મહારાજ કહે કે ભજન તો સર્વ કોઈ કરે છે, ભજન કરવાની તો સર્વ કોઈની ઈચ્છા છે, પણ સમજણમાં બહુ ફેર છે, સમજણમાં બહુ ફેર રહે છે. ભલા માણસો હજી શિબિરમાં ચિઠ્ઠી લખીને લખવું પડે કે આ ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત છે, તેમ છતાં હજી તો મંદિરમાં મહારાજ સિવાય માતાજી આદિક રખાઈ જાય છે, હજી નિવેદ કરવાનું બંધ થતું નથી, હજી તો ગરબે રમવા જાય છે. કો શિબિર 14-14 ભર્યા પછી નથી લાગતું, 14-14 શિબિર ભર્યા પછી હજી આને રાણનો ઓડકાર નથી આવ્યો, હજી આને લીંબોળી જ મનાણે છે લીંબોળી. આવ માટે મહારાજ જે કહેવા જઈ રહ્યા છે બરાબર યાદ રાખજો, મહારાજની નિષ્ઠા સિવાય, માર્ગની ઉપાસના સિવાય અક્ષરધામનો દરવાજો નહીં ખુલે. આજે સરસ સરસ પુરુષોત્તમ પ્રકાશની અંદર વાતો આવી, પણ યાદ રાખજો એ વાતની અંદર મહારાજે મુક્તિ નાની નાની વાતમાં કરી દીધી, પણ કારણ શું? કારણ એટલું જ હતું, એને એ ભગવાન જે પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ એના નિષ્ઠાની અંદર હા પડી ગઈ હતી. એ પછી ભલે બાર દેશની બીબડી કેમ ન હોય, પણ એને જ્યારે દાતણ આપ્યું ત્યારે મનમાં એવી હા પડી ગઈ હતી, જે ભગવાન જેવું તત્વ કહેવાય છે જેના પર કાંઈ જ નથી, એ જ પોતે આ સહજાનંદ સ્વામી છે એમ માનીને દાતણ આપ્યું, જેને અવલંબન કરી એક વેતના દાતણમાં ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામ આપી દીધું. અને યાદ રાખજો એ વિના તો તપ અને સાધના કરીને તૂટી જશે. ભગવાન સ્વામિનારાયણ મધ્યના 14મા વચનામૃતમાં એમ કહે, અરે કદાચ સાધનાઓ કરીને તૂટી જશે, અરે કદાચ કાષ્ટ જેવું શરીર થઈ જશે, અરે એક નહીં આખી જિંદગી ચાંદ્રાણી કરતો રહેશે, આખી જિંદગી ધારણા પારણા કરતો રહેશે, પણ આ સમજણમાં જો ફેર રહી જશે, અમને સર્વોપરી નહીં સમજે તો મહારાજ કે અક્ષરધામના દરવાજા ખુલ્લા નહીં થાય. એમ માટે ભગવાનના ભક્તો અક્ષરધામ સુધી જો પહોંચવો જ છે તો મહારાજની નિષ્ઠા જીવમાં વણી લેવી, જીવમાં એમ, અને મારી નિષ્ઠા જીવમાં વણાઈ જશે એને માટે અક્ષરધામના દરવાજા ખુલ્લા થઈ જશે. મહારાજ કે લક્ષ વિધિ લોકો ભજન કરે છે, પણ તેમ છતાંય સમજણમાં ફેર રહી જાય છે. એક હરિભગત થોડા દાડા પહેલા અમારી પાસે સત્સંગ કરતા હતા. મેં કીધું તમે નવા મકાન કર્યા? મને કે હા સ્વામી નવા મકાન કર્યા, પહેલા તો જૂના મકાનમાં રહેતા હતા, પણ હમણાં જ મારી બા કહેતા હતા કે આપણે માતાજીને નિવેદ કર્યા ને માતાજી બહુ રાજી થયા ને એટલે આપણે મેળ પડી ગયો, નવા ઘર થઈ ગયા. આ હા હા, સ્વામિનારાયણનો આશ્રિત, એક નવું ઘર થાય ત્યાં તો નિષ્ઠા બદલી જાય. નિષ્ઠા કોને કહેવાય? કોઈ એમ કહે કે હું તને એક ઘરની, એક ગામની, એક નગર નહીં પરંતુ આખું બ્રહ્માંડ તારે હવાલે કરી દઉં, સ્વામિનારાયણની બીજા અવતાર જેવા કે, આવો શબ્દ જયારે સાંભળવા મળે ને ત્યારે એમ કે સ્વામિનારાયણની અવતાર જેવા કહો અને અવતાર જેવું મારા હૃદયમાંથી કાઢી નાખું અને આખું બ્રહ્માંડ મળતું હોય તો એ બ્રહ્માંડને થૂકી મારું, બાકી સ્વામિનારાયણની બીજા અવતાર જેવા ન કહો, એને નિષ્ઠા કહેવાય. અરે બ્રહ્માનંદ સ્વામી ને એના મામાએ કીધું તું એલા લાડુદાન ગાંડો થમા ગાંડો થમા. હું જયારે અહીં આવ્યો ને એ વખતે વડોદરા થઈને આવ્યો, વડોદરા સયાજીરાવ સરકારે એમ કીધું હતું કે તમે કોઈ પણ ભોગે લાડુદાન ને સમજાવી દો, લાડુદાન મારા રાજકવિ થાય ને તો 52 ગામ એને પટ્ટમ લખી આપો એમ. અને આટલા શબ્દ સાંભળતા તો લાડુદાન ઉભા થઈ ગયા. અને ઉભા થઈને લાડુદાનના મોઢામાંથી શબ્દ નીકળ્યા હતા, અરે મામા મામા, અરે 52 ગામ તો શું પણ 52 બ્રહ્માંડ મારે હવાલે લખી આપે ને તો સ્વામિનારાયણના નામ ખાતર એને થૂકી મારું, અરે મને કેદાળો અક્ષરધામ મળી ચૂક્યું છે, હવે શું કરું 52 ગામને, મને સ્વામિનારાયણ મળ્યા છે. અને ભગવાનના ભક્તો યાદ રાખજો, આવી નિષ્ઠા જીવમાં ઉતરી જશે, જિંદગીમાં પોસાય તે પોઝિશન નિર્માણ થશે, મોક્ષમાં ફેર નહીં પડે. અને આ સમજણમાં જો ફેર રહી જશે તો પોસાય એટલો દાખલો કર્યા પછી પણ અક્ષરધામનો દરવાજો નહીં ખુલે. બહુ અદભુત પ્રથમનું 27મું વચનામૃત મહારાજ સ્વયં સામે ચાલીના સંતોના ધર્મશાળાની અંદર આવ્યા છે. અને મહારાજે બહુ વિચાર કરીને પછી વાતને રજૂઆત કરી છે. મહારાજ કે પરમેશ્વરને ભજવાની તો સર્વ કોઈની ઈચ્છા છે, પણ સમજણમાં ફેર રહી જાય છે. માટે જેની આવી સમજણ હોય કોણ અક્ષરધામનો અધિકારી થાય? મહારાજ કહી રહ્યા છે, મહારાજ કે જેની આવી સમજણ હોય તેના હૃદયમાં ભગવાન સર્વે પ્રકાર નિવાસ કરીને રહે છે. મહારાજ સમજણ પહેલા કહેતા પહેલા યાદ રાખજો, મહારાજ કે અમારો એ ભક્તના હૃદયમાં પ્રવેશ થઈ જાય છે, સદૈવને માટે ભક્તના હૃદયમાં અમે રહેતા થઈ જાય છીએ. જેની આવી સમજણ હોય એટલે સંતો ભક્તો બધા બેઠેલા આતુર થઈ ગયા છે કે કેવી સમજણ મહારાજ કહેવા માંગતા છે. મહારાજ ક્યારે હૃદયમાં વાસ કરીને વસે? મહારાજ જલ્દી બોલી દેતો સારું, મહારાજ જલ્દી કહી દેતો સારું. સંતો ભક્તો જયારે આતુર બન્યા પછી મહારાજ કે હું કોના હૃદયમાં વાસ કરીને વસું છું તેની વિગત જે એમ સમજતો હોય જે આ પૃથ્વી જેની રાખી સ્થિર રહે છે, આ પૃથ્વી જેની રાખી સ્થિર રહે છે ને ડોલાવી ડોલે છે, સ્થિર રાખે ત્યાં સુધી સ્થિર રહે, ડોલાવે ત્યારે પછી ડોલે. પૃથ્વીઓ જો કે ઘણા વર્ષ પહેલા ભણતા હતા ને ત્યારે ભૂકંપની વાત આવતી ને ત્યારે મનમાં એમ થતું ભૂકંપ થાય થાય તો કેવડોક થાય એમ, અને હલાવ તો કેટલું હલાવે, એક બિલ્ડિંગ હલાવે, બે બિલ્ડિંગ હલાવે, કેટલું હલાવી શકે એમ. પણ તમને બધાને ખબર છે 2000 ભૂકંપ થયો, આખા ગુજરાતને હચમચાવી નાખ્યું, આખા ગુજરાતને. એ તો થોડીક લિમિટ રાખી, ધાર્યો તો આખા ભારતને ન હચમચાવત, માનો એ લિમિટ કહેવાય, ધારત આખી પૃથ્વીને ન હચમચાવી શકે. અને તો સારું થયું ઘડીક જ હલાવ્યું, જો 5 મિનિટ સુધી ચાલુ રાખ્યો તેમને તો આપણે અહીંયા ન બેઠા હોત, સમજાય છે? જો કે આપણે તો ભગવાન સ્વામિનારાયણના ધામમાં જ બેઠા હોત, આપણે કઈ ખરખરો નહોતો હલાવે તોય કે ન બેઠા હોત. કેટલાના મનમાં એમ છે કે આપણે ભગવાન સ્વામિનારાયણના ધામમાં બેઠા હોત, ઉશે આંગળી કરો તો, જો વધારે હલાવ્યું હોત તો. આમ જ રાખજો, ગમે ત્યારે હલાવે ને ગમે ત્યારે ઉપાડે, મહારાજ તૈયાર જ બેઠો છે, કાંઈ બાકી નથી, રહેવાય નહીં દેતો કાંઈ બાકી. દુકાન થાય હોય તો થાય, ધંધો થવો હોય તો થાય, ઘરનો કોઠલો તૈયાર થઈ ગયો, સ્લેબ ભરાવો હોય તો ભરાય, ન ભરાય તો હરી ઈચ્છા, પણ આપણે તૈયાર થઈને બેહવું, સમજાય છે? મહારાજ કે ને હડફલા હાલી નીકળવું, એવી તૈયારી આમ કમ્પ્લીટ થઈને બેહવું. મહારાજે કેટલી અદભુત વાત બતાવી, મહારાજ કે જેની રાખી પૃથ્વી સ્થિર રહે છે, જેની હલાવી હલે છે, તથા આ તારા મંડળ જેનું રાખ્યું અધર રહ્યું છે. આપણે તો અવડો સભા મંડપ માર્યો નાખ્યો તે તો કેટલા થાંભલા નાખ્યા કહો, પાર વિને કેટલા થાંભલા આડા હોય તે નાવે છે, કેટલાક ટેકા દેવા કામે લાગે, ટેકો દેજો એનો વાંધો નહીં, પણ ટેકે ટેકે ઊંઘી નહીં જતા. અવડા એવા સભા મંડપમાં તો કેટલા થાંભલા નાખ્યા, અને ઠાકોરજી કેવડો મોટો સભા મંડપ નાખ્યો, કેવડો મોટો સભા મંડપ, એકે થાંભલો જ નહીં, હે એકે થાંભલો નહીં, ખબર નહીં કયા તાતણે તદ્દર રાખ્યું છે. મહારાજ કે જેનું રાખ્યું આકાશ અધર રહે છે, તારા મંડળ અધર પદ્ધર રહે છે, તથા જેના વર્ષે એવા મેઘ વર્ષે છે, જેના વર્ષે એવા મેઘ વર્ષે છે, અબજો ગેલન પાણી જેને અધર એમને રાખ્યું, અને પાછું ટાંકું ય નથી બનાવ્યું, બનાવ્યું છે કાંઈ? આપણે તો કેવો ટાંકો બનાવીને પછી વોટરપ્રૂફિંગ કરાવીને તોય મારો ટપક 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 પાણી નીતરે જ રાખે, ખબર નહીં કેવું ટાંકું બનાવ્યું. અબજો ગેલન પાણી જેણે આકાશમાં અધર પધર રાખ્યું છે, અને જેના વરસાય પાછા મેઘ વરસે છે, અને આમ જ્યાં ચપટી વગાડે તે તો અનરાધાર, ખબર ન પડે ક્યાંથી આવ્યો ને તૂટી પડે, ગામના ગામ તાણી જાય. આવો વરસાદ જેનો વરસાયો વરસે છે, તથા જેની આજ્ઞા કરીને સૂર્ય ચંદ્ર ઉદય અસ્તપણાને પામે, જે આજ્ઞા કરે છે જેને અવલંબન કરી ઉદય પણ થાય છે, પાછો અસ્ત પણ સૂર્ય અને ચંદ્ર થાય છે, તથા ચંદ્રમાની કળા વધે ઘટે છે, તથા પાળ વિનાનો સમુદ્ર જેની મર્યાદામાં રહે છે. પાળ વિનાનો સમુદ્ર જેની મર્યાદામાં રહે છે. તમે સમુદ્ર ફરતી ક્યાંય પાળ ભાળી? ક્યાંય પાળો નથી, હો ક્યાંય પાળો નથી. અને તમે ક્યાંય અધર પાણીને જોયું દુનિયામાં? અધર પાણીને તમે રાખશો એટલે સીધું હેઠવા આવશે. તમે ગમે તેટલો પ્રયાસ કરો પરંતુ ખેતર અધર જે હોય ત્યાંથી નીચાણ ભાગમાં જ પાણી જાય, તે પૃથ્વી કરતા તો અનેક મીટર પાણી અધર છે. અને અધર હોવા છતાં સમુદ્રને, સમુદ્રનું પાણી પાછું ધરતીને બોળતું નથી, તે કોણે પકડી રાખ્યું? ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જેની આજ્ઞાથી એમને પાણી અધર પધર રહ્યું છે, પૃથ્વીને બોળતું નથી, અને જેની મર્યાદામાં રહે છે, તથા જળના બિંદુમાંથી મનુષ્યની ઉત્પત્તિ થાય છે. કેટલું બધું આશ્ચર્ય કહેવાય, કેટલું બધું આશ્ચર્ય કહેવાય. માણસમાંથી માણસ થાય, પશુમાંથી પશુ થાય, ભેંસમાંથી ભેંસ થાય, ગાયમાંથી ગાય થાય, વગેરે વગેરે સર્જન થાય છે. અને તેને હાથ પગ નાક કાન આદિ 10 ઇન્દ્રિયો પાછી થઈ આવે છે, તમામ પાછા અવયવ પાછા તૈયાર થાય. અને પાછા પદ્ધતિસરના, સમજો ને, પદ્ધતિ બારના નહીં, પદ્ધતિસરનું બધું બનાવ્યું. આંખની જગ્યાએ આંખ, નાક વ્યવસ્થિત, મોઢું વ્યવસ્થિત, જરાક ગડબડ કરી હોત તો, ઠાકોર જરાક ગડબડ કરી હોત તો આંખ આગળને બદલાય પાછળ નાખી દીધી હોત તો ઉપાધિનો પાર ન રહે તને. પછી માણસને ખાવું પીવું હોય તો પહેલાં કોળિયાને આમ પાછળ દેખાડવા માટે લઈ જવો પડે, અને પછી પાછો મોઢા પાસે લાવવો પડે, અને લાગત કેવો કદરૂપો. વાલા ભક્તો યાદ રાખજો, ઠાકોરજીએ બહુ અદભુત સર્જન કર્યું છે. જોકે 84 લાખ યોનિનું સર્જન કરનારા સ્વયં ઠાકોરજી છે, પણ બધું કર્યા પછી, બધું કર્યા પછી મહારાજના હૃદયમાં અસંતોષ રહ્યો કે હજી કાંઈ ખોટ છે, હજી કાંઈ ખોટ છે. અરે 83,99,999 યોનિઓ સર્જ્યા પછી પણ આત્મસંતોષ ન થયો કે મારા સર્જનમાં હજી કાંઈક મને ખામી દેખાય છે, હજુ કાંઈક ખામી દેખાય છે, આ જીવાત્માને મારે જેવું આપવું જેવું નથી આપી શક્યો. અને અસંતોષ જ્યારે થયો ને ત્યારે ઠાકોરજીએ પૂર્ણ સંતોષ પ્રાપ્તિ કરવા માટે સ્વયં પોતાનો જે શેપ હતો, પોતાની જે બોડી હતી, એવી બોડી આ જીવની સર્જી આપી. ભગવાન કેવા છે? દ્વિભુજ દિવ્ય સદાય સાકાર. પોતાનો જેવો શેપ હતો એવો દયાએ કરીને પરમાત્માએ આ માણસને આપ્યો, અને સુંદર બોડી જ્યારે તૈયાર થઈ ઠાકોરજી રાજી રાજી થઈ ગયા. આ હા, અદભુત સર્જન થયું, અદભુત સર્જન થયું. આ સર્જન થયા પછી ઠાકોરજીના મનમાં એમ થયું, આટલું સરસ જ્યારે સર્જન થયું છે, મારે આને હજુ કંઈક વિશેષ આપવું. માણસ જો ને આમ કપાસ બહુ જામે ને પછી વિચારે હજી થોડું ખાતર નાખવા દે, પણ જામે તો વિચારે, બગડી ગયો ને લાલ ચોળ થઈ ગયો ને પછી એમ કોઈ કે ખાતર નાખો ને કાંઈ ખાતર બગાડવું નથી. એમ ઠાકોરજીને પણ અદભુત માણસની બોડી જયારે તૈયાર થઈ ત્યારે મનમાં વિચાર થયો મારે હજુ આને કંઈક આપવું છે. અને ઠાકોરજી બધાને જે આપ્યું હતું એના કરતા માણસ દેહમાં કાંઈક વિશેષ આપ્યું. શું આપ્યું છે તમને ખબર તો છે? ખબર છે તો એ કરતા નથી, ની કઠણાઈ છે. ઠાકોરજીએ માણસ બોડીને બધાના કરતા વિશેષ બુદ્ધિ આપી. જોકે બુદ્ધિ સામાન્યપણે તો બધાને આપી છે. પથરો હાથમાં લ્યો એટલે કૂતરું ભાગવા માંડે, રોટલો દેખાડ એટલે દોડતો દોડતો પાસે આવે, એ બુદ્ધિને અવલંબન કરીને જ થાય છે. પણ એને એટલી જ ખબર છે, એથી બીજી વધારે કાંઈ ખબર નથી. ઠાકોરજીએ માણસને વિશેષ બુદ્ધિ આપી. બુદ્ધિ તો આપી હતી, વિશેષ બુદ્ધિ આપી. શા માટે આપી? તો ભગવાન સ્વામિનારાયણ કારિયાણીના પહેલા વચનામતમાં કીધું, મહારાજ કે બુદ્ધિ મન ઇન્દ્રિય પ્રાણાનામ જનાનામ સૃજત પ્રભુ માત્રાર્થમ ચ ભાવાર્થમ ચ આત્મને કલ્પનાય ચ. મહારાજ કે મેં વિશેષ બુદ્ધિ આપી, એનું કોઈ જો પ્રયોજન હોય તો જીવાત્મા બુદ્ધિને અવલંબન કરીને સર્જન તો કરી શકે વિધવિધ, પણ એના કરતા બુદ્ધિને અવલંબન કરી આત્મને કલ્પનાય ચ. જીવાત્મા બુદ્ધિ લગાવે કે શું મારે કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, કઈ વાત મારા આત્માનું શ્રેય કરી શકે, કઈ વાત મારો મોક્ષ બગાડી શકે, આ વિચાર કરીને જીવાત્મા મોક્ષના પથ ઉપર આગળ ગતિ કરી શકે. એટલા માટે ઠાકોરજીએ આ જીવાત્માને બુદ્ધિ વિશેષ કરીને આપી છે. આપણે વિચારવાનું રહ્યું, એ વિશેષ આપેલી બુદ્ધિનો આપણે ઉપયોગ ક્યાં કરીએ છીએ? વિશેષ બુદ્ધિ જે આપીએ છીએ એનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? પીવા માટે બિસ્લેરીનું પાણી લઈ લીધા પછી એ બિસ્લેરીના પાણીથી પગ ધોવે એને ડાયો ન કહેવાય કે ડાયો કહેવાય? હા હા, કેવો પડે બાકી બિસ્લેરીના પાણીએ પગ ધોવા માંડ્યો અને પીવાનો સમય થયો ને કે બિસ્લેરીમાં કાંઈ નથી, ખાલી થઈ ગયું, એને ડાયો કહેવાય? યાદ રાખજો, આ બુદ્ધિ ઠાકોરજી આત્મશ્રેયને માટે જ આપી છે, પણ એ બુદ્ધિનો ઉપયોગ ફક્ત આ લોકના સુખને માટે જ જો આપણે કરીએ તો આપણે અંદર ગાંડ પણ કહેવાય. સ્વામી વાતોમાં લખ્યું કે પેટનું કરવું, વેઠનું કરવું, પણ સાથે ઠેઠનું ભૂલી ન જાવું. ઠેઠનું જે ભૂલે છે એને ડાહપણ વાળો ન કહેવાય, બુદ્ધિશાળી ન કહેવાય. ભગવાન સ્વામિનારાયણ પ્રથમના 50માં વચનામૃતમાં એમ કહે, કલ્યાણને માટે જતન કરે એને ડાહ્યો કહેવાય. અહીંયા મહારાજ બહુ અદભુત વાત બતાવી રહ્યા છે. મહારાજ કે પાણીના બુંદમાંથી મનુષ્યનું સર્જન કરે છે, વિધવિધ યોનિનું સર્જન કરે છે, એને હાથ પગ નાક કાન વગેરે અવયવ સર્જી આપે છે, તથા આકાશની વિશે અધ્ધર પદ્ધર જળ રાખી મૂક્યું છે અને તેમાં ગાજવીજ થાય છે, એવા અનંત આશ્ચર્ય છે તે સર્વે હવે મહારાજ કરે, એ સર્વે મને મળ્યા એવા જે પ્રગટ ભગવાન તેના કર્યા થાય છે એમ સમજે. પણ પ્રગટ પ્રમાણ જે ભગવાન તે વિના બીજો કોઈ આશ્ચર્યનો કરનારો છે એમ માને નહીં, અને પૂર્વે જે જે અનંત પ્રકારના આશ્ચર્ય થઈ ગયા છે તથા હમણાં જે થાય છે તથા આગળ થશે તે સર્વે મને મળ્યા એવા પ્રત્યક્ષ ભગવાન તે વતે જ થાય છે એમ સમજે, અને પોતે એમ જ સમજતો હોય છે, ચાહે કોઈ મારા પર ધૂળ નાખો, ચાહે કોઈ ગમે તેવું અપમાન કરો, ચાહે કોઈ હાથે બેસાડો, ચાહે કોઈ નાક કાન કાપીને ગધેડે બેસાડો, તેમાં મારે સંભાવ છે. મારે અદભુત વાત બતાવી રહ્યા છે, કેટલી સરસ વાત. પહેલા તો ઐશ્વર્ય પ્રતાપની વાતો બાદ આવે, આવો ઐશ્વર્ય, આવો ઐશ્વર્ય, આવો ઐશ્વર્ય. મહારાજ કે અત્યારે દેખાતો હોય તોય ભલે, પૂર્વે દેખાણો હોય તોય ભલે, ભવિષ્યમાં દેખાય તોય ભલે, અરે સાગર ઉપર સેતુ બાંધ્યો હોય તોય પણ મને મળ્યા પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિના માધ્યમથી બંધાણો છે એમ મહારાજ કે મનાય તો સમજવું સમજણ ઠીક છે. કોને બાંધ્યો? તમારું હું મંતવ્ય છે. કોને બાંધ્યો સાગર ઉપર સેતુ? કોને બાંધ્યો? તમે શું માનો છો? હે, બુદ્ધિનો ઉપયોગ કરો. કોને બાંધ્યો? રતિભાઈ, ભગવાન સ્વામિનારાયણ બાંધ્યો. હું કહોશ તમે, આમાં તમારી બુદ્ધિને એક બાજુ મૂકી દેજો, બુદ્ધિનો બહુ ઉપયોગ કરશો તો આ વાત હાથમાં નહીં આવે, આ વચનામૃતની બુદ્ધિનો ઉપયોગ કરવો પડશે. મહારાજ કે પૂર્વે જે ઐશ્વર્ય પ્રતાપ દેખાણે મને મળ્યા પ્રગટ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિ વતે સર્જાયા છે, અત્યારે જે જણાય છે ભવિષ્યમાં જે જણાશે એ મને મળ્યા પ્રગટ પુરુષોત્તમ નારાયણે વતે સર્જાણા છે, આ મનાય એની સમજણ ઠીક કહેવાય. અને આવી સમજણ જેની દ્રઢ થાય, કોની તાકાત છે એ નિશ્ચયમાંથી ડગમગાવી શકે અને હલાવી શકે, આવી હા પડી જાવી જોઈએ. અને જેને જેને આવી હા પડી છે એને ડગાવવા દુનિયા ગઈ જ પડે, કોઈના ડગાવવા ડગ્યા નથી. અરે પ્રસિદ્ધ પ્રસંગ સમઢિયાળાના વીરા શેલડિયાને આવો દઢ નિશ્ચય થઈ ગયેલો, અને પછી નિશ્ચય દ્રઢ કરીને જયારે ગામમાં ગયા અને ગામની અંદર પોતાના ઘર હળગી ગયેલા કેટલાય ગામના લોકો ભેળા થઈને કીધું, એલા શેલડિયા સાંભળ, વીરા તે સ્વામિનારાયણની કંઠી બાંધી એમાં તારા ઘર હળગી ગયા. ત્યારે વીરા શેલડિયાના મોઢામાંથી શબ્દો નીકળ્યા હતા, અરે હું તો કેદાડાથી સંકલ્પ કરતો હતો ભગવાન સ્વામિનારાયણે દયા કરી અને આચાર્ય શ્રી રઘુજી મહારાજ મને કંઠી બાંધી અને કંઠી બાંધીનું ભગવાન સ્વામિનારાયણનું શિષ્ય થઈ ગયો, કામ થઈ ગયું. અરે મારા તમામ પાપો બળીને ખાક થઈ ગયા, પણ અનિતિ કરીને ઘર બનાવ્યા તો પાપના ઘરમાં રહીશ તો વળી પાપ વળગશે એની ચિંતા થતી હતી. પણ કેવા મારા મહારાજ દયાળુ, હું ઘેરે પહોંચું એ પહેલા તો પાપના ઘરને હળગાવીને ખાખ કરી નાખ્યા. ક્યાં હવે તો હાથની કમાણીમાંથી રૂપિયા પ્રાપ્ત કરીશ અને ઘર બનાવીશ અને પુણ્યના ઘરમાં રહીશ. આને કહેવાય નિશ્ચય, એમ કોણ ડગાવી શકે. અરે યાદ કરો વાંકિયા ગામના અર્જણ ભગત. અર્જણ ભગતને જ્યારે ભગવાન સ્વામિનારાયણનો સર્વોપરિ નિશ્ચય એક સંતે કરાયો, જોકે ફરતા ફરતા વાંકિયા ગામમાં સાધુ ગયેલા અને મહારાજની સર્વોપરિ પાણીની વાતો જ્યારે કરવા માંડ્યા ત્યારે અર્જણ ભગતે હાથ જોડ્યા કે સાધુરામ, અમને જાજી ખબર ન પડે, અમે ગામડિયાના માણસો, માટે જેમ હોય એમ તમે સત્ય કહેજો. સ્વામિનારાયણ ખરેખર ભગવાન છે અને ખરેખર ભગવાન હોય તો તમતાર મને કંઠી બાંધો, કાંઈ વાંધો નહીં. અને એ વખતે સાધુએ સોગંદ ખાઈને કીધું, અરે અર્જણ ભગત સાંભળો, સ્વામિનારાયણ ભગવાન છે, આટલું જ નહીં, સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે અને સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન નો હોય ને તો અનંત કરોડો બ્રહ્માંડ ભાંગી જાય અને એનું જે પાપ લાગે ને પાપ મારે શિરે તમે કંઠી બાંધો. અને અર્જણ ભગતે કંઠી બાંધી અને પછી મહારાજના અનન્ય ભગત થયા. આ વાતને એકાદ બે વર્ષ વ્યતીત થઈ ગયા અને ત્યારબાદ પેલા સાધુના મનમાં સંકલ્પ થયો કે ભગત ડગી તો નહીં ગયો હોય ને, કારણ કે હું વાંકિયા ગામથી નીકળી ગયો અને બે વર્ષ થયા, પાછા અનેક લોકો એને બીજા ત્રીજા શબ્દો નાખનારા મળ્યા હશે, ભગત ડગ્યો તો નહીં હોય ને. અને કસોટી કરવા માટે એ સાધુ ફરી વાર વાંકિયા ગામમાં આવ્યા. અર્જણ ભગતને ખબર પડે કે જાણે મને કંઠે બાંધી મારા આ જ્ઞાન ગુરુ આવ્યા છે ને ખ્યાલ આવતાની સાથે અર્જણ ભગત એકદમ આગળ ગયા, દંડવટ પ્રણામ કર્યા. અને એ વખતે કસોટી કરવા માટે સાધુ કહ્યું, અરે અર્જણ ભગત રાખો રાખો દંડવટ, મારે તમને એક વાત કહેવી છે. અને એ વખતે સ્વામી કીધું, બોલો શું વાત કહેવી. ત્યારે અર્જણ ભગતને સ્વામી કહે, સાંભળો મેં તમને કીધું તું સ્વામિનારાયણ ભગવાન છે, પણ એ સ્વામિનારાયણ કાંઈ ભગવાન નથી. મને ખબર હવે પડે કે સ્વામિનારાયણ ભગવાન નથી. અને આટલા શબ્દ સાંભળતા તો અર્જણ ભગતની આંખ લાલ ઘૂમ થઈ ગઈ અને અર્જણ ભગતના મોઢામાંથી શબ્દ નીકળ્યા, સાધુરામ વિચારીને બોલજો, અરે જ્યારથી તમે નિશ્ચય કરાવ્યો છે ત્યારથી એ વાત મારા જીવમાં ઉતરી ગઈ છે અને અનેક બીજા સદગુરુ સંતોનો પણ મને સમાગમ મળ્યો છે, જેથી કરીને મારા જીવમાં એ વાત ઉતરી ગઈ છે. મેં ભગવાન સ્વામિનારાયણના ઐશ્વર્ય પ્રતાપ પણ માણ્યા છે, માટે યાદ રાખો તમે તો શું પરંતુ સ્વયં ભગવાન સ્વામિનારાયણ દર્શન દરી એમ મને કહે કે હું સર્વોપરી ભગવાન નથી, તો હવે આ ગળામાંથી કંઠી નીકળાય એમ નથી, માટે વિચારીને બોલજો નહીતર મારે હાથમાં ડાંગ લેવી પડશે. અને આટલા શબ્દ સાંભળતા પેલા સાધુને અતિ આનંદ થયો અને સાધુના મોઢામાંથી શબ્દ નીકળ્યા, સાબાશ અર્જણ ભગત, સાબાશ, હું તમારા જીવમાં જીવો નિશ્ચય ઉતારવા માંગતો હતો એવો ઉતરી ગયો, મારો દાખલો સફળ થઈ ગયો, આવો તમને પ્રેમથી ભેટું. બોલતા સાધુ અર્જણ ભગતને પ્રેમથી ભેટ્યા છે અને એમ કીધું, અર્જણ ભગત હવે હું તમને કહી શકું છું કે જ્યાં હું બેહવાનો દેહને મૂકીને ત્યાં તમે હોતે બેહી શકશો. હું દેહને મૂકીને ભગવાન સ્વામિનારાયણના સાનિધ્યમાં અક્ષરધામમાં બેસીશ અને તમારો ગોઠણ દબાવી અને હું બેસીશ, તમે મારો ગોઠણ દબાવીને અક્ષરધામમાં બેહી શકશો. આને કહેવાય નિશ્ચય. આપણે તો જરાક આપણું ધાર્યું ન થાય, જરાક તકલીફ પડે એટલે તરત વિચાર કરવા માંડ્યો, ઓણ એમ કેમ થયું હશે, ઓણ કપાસ લાલ કેમ થઈ ગયો હશે, ત્યાં તો બીજો બોલે જ, ઓણ ક્યાં નિવેદ કર્યા, નિવેદ નથી કર્યો એટલે કપાસ લાલ થઈ ગયો, બોલો ઓણ વર્ષ કેમ નબળું થયું, પાછી બુદ્ધિ નો વાપરે, ઓણ વર્ષ નબળું થયું કાંઈ પાક્યું કેમ નહીં હોય, એટલે તરત એમ કે ઓણ આપણે ડાકલા નો બેહરે એટલે વર્ષ નબળું થયું, અરે આખી દુનિયામાં થયું. પણ જરાક જીવને આમ સુખ દુઃખ આવે એટલે તરત જ, ઓણ કેમ 15 દાડેથી માથું ઉતરતું જ નથી, તો દોરો નથી કરે એટલે નથી ઉતરતું. ભગવાનના ભક્તો એને નિશ્ચય ન કહેવાય. નિશ્ચય તો પર્વત પ્રાય હોવો જોઈએ, પોસાય તે પોઝિશન નિર્માણ થાય. ભગવાન સ્વામિનારાયણે વડતાલના પહેલા વચનામૃતમાં કીધું મહારાજ કે એકવાર નક્કી થઈ ગયું આંબો છે, પછી પોહાય પોઝિશન નિર્માણ થાય લીમડો નમનાય. મધ્યના 14માં મહારાજ કહે એકવાર નક્કી થઈ ગયો લીમડો છે, પછી પોસાય તે પોઝિશન નિર્માણ થાય. અરે કામ વ્યાપે, ક્રોધ વ્યાપે, લોભ વ્યાપે, તો એ બાવળિયો ન મનાય. એમ એકવાર નક્કી થઈ ગયું મને મળ્યા પ્રગટ પુરુષોત્તમ નારાયણ, એ સર્વોપરી નિશ્ચય ભગવાન છે, પછી કોઈ દે મહારાજ કે એમાં સંશય ન થાય, એ ખરો હરિભગત કહેવાય. હરિભગત થાવ નિશ્ચય કરવો તો કેવો કરવો, પેલા મૂળ ધરાઈને હરિભક્તો યાદ તો કરો. પહેલી જ વાર ગઢપુર આવેલા ફરતા ફરતા અને એમાં ભક્તિ વલ્લભ સ્વામીનો જોગ થઈ ગયો અને ભક્તિ વલ્લભ સ્વામીએ પાસે બેસાડી અને અદભુત મહારાજને ઐશ્વર્ય પ્રતાપની વાતો કરી અને જીવમાં નિશ્ચય ઉતારી દીધો. એક ધડાકે ઉતરી ગયો, એક ધડાકે. અને ભગવાનના ભક્તો નિશ્ચય જેને ઉતરે ને એક ધડાક ઉતરી જાય. અને નિશ્ચય થતાની સાથે સ્વામીને કહે છે, સ્વામી મને કંઠી બાંધો અને ભગવાન સ્વામિનારાયણ આશ્રિત કરો. ભક્તિ વલ્લભ સ્વામી કીધું, તમે ભાગશાળે છો, આજે જ અહીંયા રઘુજી મહારાજ આવ્યા છે ભગવાન સ્વામિનારાયણના સ્થાને બિરાજતા આચાર્યશ્રી, હાલો તમને એની પાસે કંઠી બંધાવી દો. અને આચાર્ય શ્રી રઘુજી મહારાજની પાસે કંઠી પહેરાવડાવી, અને પછી જ્યારે બંને ભક્તો મૂળજી અને સુંદરજી બે ભાઈ હતા હગા, એ જ્યારે જવાની તૈયારી કરતા હતા, સ્વામી ફરીવાર પાસે બેહર્યા અને પાસે બેસાડીને કહે છે, જોજો ભક્તો, ભગવાન સ્વામિનારાયણની તમને હા પડી ગઈ છે, સર્વોપરીપણા નિષ્ઠાની હા પડી ગઈ છે, આચાર્ય શ્રી રઘુજી મહારાજ કંઠી બંધાવી છે, એની પાસે તમે કંઠી બંધાવી છે અને કંઠી તમને બાંધી છે, અરે અદભુત, તમને મારો નિશ્ચયની હા પડી એટલે તમારા જીવનની અંદર આ સત્સંગ રૂપી દૂધપાકનું ભરણ પીરસાઈ ગયું છે. જોજો કુસંગ રૂપી શબ્દ રૂપી માખ ન પડી જાય, નહીં તો જીવમાં રહેલો નિશ્ચય પાછો બહાર નીકળી જાય, ઓકાઈ જાહે. સ્વામીને કહે છે, સ્વામી નિષ્ફિકર રહેજો તમ તારે. સ્વામી પોહાઈએ પોઝિશન નિર્માણ થાય, પણ હવે આ સ્વામિનારાયણ જીવમાં ઉતરી ગયા છે એ નહીં નીકળી શકે. સ્વામી રાજી થયા અને બે ભાઈ ગામમાં આવ્યા અને સ્વામી કીધું, એવી જ ઘટના ઘટી. ગામના લોકોને ખબર પડી ગઈ કે મૂળજી અને સુંદરજી બે તો સ્વામિનારાયણની કંઠી બાંધીને આવ્યા છે. ગામે જબરો ઉપદ્રવ કર્યો, પણ ગામના ઉપદ્રવથી બંને ભાઈ જ્યારે માન્યા નહીં, અને એ વખતે પશ્ચિમ ગામના પ્રશ્નોત્તરા બ્રાહ્મણોને બોલાવી આવ્યા, બુદ્ધિશાળી, અને એને બોલાવીને વાત કરી. પ્રશ્નોત્તરા બ્રાહ્મણોને કીધું છે, તમે આને કાંઈક સમજાવો, આ તો હાવ બગડી ગયા અને સ્વામિનારાયણના થઈ ગયા. પ્રશ્નોત્તરા બ્રાહ્મણોને સમજાવો, મંદ્યાક ભલા માણા, આ આપણો સત્સંગ હતો શું ખોટો હતો કે આને મૂકીને તમે સ્વામિનારાયણની કંઠી બાંધી? આ તોડો તોડો, કાઢો કાઢો, આ તો તમારા જીવનની અંદર ધૂળ પડી. અને આ શબ્દ સાંભળતા બંને ભાઈ હાથ મળ્યા હલાવવામાં, અને આ દ્રશ્ય જોતાની સાથે પેલા પ્રશ્નોત્તરા બ્રાહ્મણોએ કીધું કે આમ હાથ કેમ હલાવો? અને એ વખતે બંને ભાઈઓના મોઢામાંથી અદ્ભુત શબ્દ નીકળ્યા અને બંને ભાઈઓ કીધું છે, સાંભળો, અરે સ્વામિનારાયણ તો સર્વોપરી ભગવાન છે જ, પણ એના સાધુ ભગવાન જેવા છે, અંતર્યામી છે, એને મને ગરડામાં કહી દીધું તું, જોજો જોજો, આ સત્સંગ રૂપી દૂધપાકનું ભોજન પીરસાણું છે, અંદર માખ્યું ન પડી જાય શબ્દ રૂપી, આ તમારા શબ્દોએ માખ્યું અમારા જીવમાં ન પડે એટલે હાથ લાવી શીખે. અને એ વખતે પ્રશ્નોત્તરા બ્રાહ્મણોના મોઢામાંથી શબ્દો નીકળ્યા. પ્રશ્નોત્તરા બ્રાહ્મણોએ કહ્યું છે, પણ અમે તો કંઠી કઢાવશું ને, સાંભળો, કંઠી ન કાઢો ત્યાં સુધી મોઢામાં નહીં મૂકી ને માથે પાઘડું નહીં મૂકી. અને આટલા શબ્દ સાંભળતાની સાથે બંને ભાઈ ઉભા થઈ ગયા, અને ઉભા થઈને પોતાના મહેતા હતા ભાઈચંદ, એને કીધું, એ ભાઈચંદ, ઉભો થા અને જા પેલા આપણા નોકરને બોલાય, ફતિસિંહને, મુસ્લિમ હતો, જા એને બોલાય અને કે આને ધક્કા મારીને ગામની બહાર કાઢે, ને તો ગામ બગાડશે. ક્યાં બે જણાને ગામની બહાર કાઢે, અને તુરંત પેલા મુસ્લિમ ચાકર આવ્યો છે, બે ના કાંડા પકડ્યા અને એને કહ્યું, વેતા થાઓ, જાઓ તમારા ગામ બેળા, અને એને ગામનો રસ્તો બતાવી દીધો છે, પણ ડોકમાંથી કંઠી નીકળી નથી, ભગવાન સ્વામીનો નિશ્ચય જીવમાંથી નીકળ્યો નથી, આને કહેવાય પૂર્ણ નિશ્ચય. માટે ભગવાનના ભક્તો શિબિર ભરો છો, હું તો તમને એમ કહું, કદાચ કોઈ જગ્યાએ બીજી કચાશ હશે તો આવતી શિબિરમાં પૂરી થશે, બીજી શિબિરમાં પૂરી થશે, પણ નિશ્ચયમાં જરાય આમ વાતડ ન રહેવી જોઈએ, વાતડ એમ જરાય નહીં, એમ ન પોસાય. મહારાજે માટે તો મધ્યના 13માં વચનામૃતમાં કીધું, મહારાજ કે જે વાત કરો તે વાતની અંદર આ મારી સર્વોપરી નિષ્ઠાનું બીજ તમે લાવજો, અને આ વાતને નવી નવી રાખજો. મહારાજ કે કોઈ દાડો જૂની થવા દેતા નહીં, આજ છે એવી જ કાલે રાખજો, દેહના અંત સમય સુધી મહારાજ કે આ વાતને આમને આમ જાળવી રાખજો. મહારાજ બહુ સરસ વાત કરી રહ્યા છે. મહારાજ કે ભજન તો હાઉ કરે છે, ભજન તો સૌ કરે છે, પણ સમજણમાં ફેર છે. જો કે આપણે ઉષા આંગળી નથી કરાવી, નતર આમાંથી કોક નમૂનો નીકળે ખરો, નિવેદ કરતો હોય, કોક ટાઢા ઉના ચૂલા કરતા હોય, કોક નીકળે, પણ આપણે કોક એ નથી રહેવા દેવો. અને અમને વિશ્વાસ છે, કાં તો ઈ નીકળી જશે ને કાં તો આ નીકળી જાય, એમાં તમને સમજાય છે? હે, શિબિરમાં એવી જ વાતો થાય ને, કાં તો ઈ નીકળી જાય ને કાં તો આ નીકળી જાય, એ શબ્દ તમને સમજાય છે? કાં તો નિવેદ નીકળી જાય, કાં તો ગરબા નીકળી જાય, અને કાં તો પોતે ઠામકો નીકળી જાય, કાં તો ઈસ પાર ને કાં તો ઉસ પાર. બસ વચ્ચે કાચું તો રાખવું જ નથી, કારણ કે ઘણા જન્મ સુધી કાચે ને કાચે એમને જન્માન મર્યા, જન્માન મર્યા, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ઇહ સંસારે ખુલદુસ્તારે કૃપયા પ્યારે યાહે મોરાર. વારે વારે જન્મ મરણ જન્મ મરણ જે રહે છે એનું મૂળ જો કારણ હોય તો કાચે ને કાચા મરી જાય છે, પાકા કોઈ દી થતા જ નથી. માટે આ ફેરી કાં તો પૂરેપૂરા પાકા થઈ જાઉં અને કાં તો ઠામકા મટી જાઉં. અધ કચરો ન રાખવું, અધ કચરો માણસ બહુ હેરાન થાય. ડોક્ટર પાસે જાય ને ત્યારે બિચારો કે કાં તો મને બહુ પીડા ને ત્યારે, કાં તો મને હાજો કરી દો ને કાં તો ઇન્જેક્શન એકાદો આપી દો તો પૂરું થાય. સમજાય, હવે આ દુઃખ સહન થતું નથી. એમ ભક્તજનો કાં તો આ ફેરી પૂરેપૂરા થઈ જાઓ ને કાં તો પછી ઇન્જેક્શન લાગી જાહે, એ શિબિર છોડીને પૂછાવીને ભાગી જાહે, રજા લેવાય નહીં આવે, આવે રજા લેવા. અને શિબિર જે ભરશે કાચો નહીં રહે. મહારાજ કે ભજન તો હાવ કરે છે પણ સમજણમાં બહુ ફેર છે. પૂર્વે જે જે ઐશ્વર્ય પ્રતાપ થયા છે, વર્તમાન કાળમાં જે જે ઐશ્વર્ય પ્રતાપ થઈ રહ્યા છે અને ભવિષ્યમાં જે જે થશે એ મને મળ્યા પ્રગટ પુરુષોત્તમ ભગવાન શ્રીહરિ વતે જ છે. મારી મરજી વિના રે કોઈથી તરુણો ન તોડાય એમ મને જાણજો રે, મારા આશ્રિત સૌ નર નાર. મહારાજે પાસે બેહારી બેહારી આપણા કાનમાં મંત્રો ભણ્યા છે, મારા સિવાય કોઈ આ દુનિયામાં કરતા હરતા છે જ નહીં. મહારાજ કે વાતને તમે સાફ સાફ સમજી લેજો. અને મહારાજ કે આવું જયારે થઈ જાય છે ને પછી એને જગતનું માન કે અપમાન કાંઈ પણ નડી શકતું નથી. પછી એને કોઈ હાથે બેસાડે તોય ભલે, અને ગધેડે બેસાડે તોય ભલે, એનું માન થાય તોય ભલે, એનું અપમાન થાય તોય ભલે, અંદરથી પોતે મસ્તીમાં જ હોય છે અને એને સંભાવ થઈ જાય છે. તથા જેને રૂપાન એવી યૌવન સ્ત્રી તથા કૃપાન સ્ત્રી અથવા વૃદ્ધ સ્ત્રી તેને વિશે તુલ્ય ભાવ રહે છે, તથા સુવર્ણનો ઢગલો હોય તથા પથ્થરનો ઢગલો હોય તે બે ને જે તુલ્ય જાણે છે, એવી જાતના જ્ઞાન ભક્તિ વૈરાગ્યાદિક જે અનંત શુભ ગુણ તેને યુક્ત જે ભક્ત હોય તેના હૃદયમાં ભગવાન સર્વ રીતે નિવાસ કરી રહે છે. કોના હૃદયમાં ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરી રહે? જેને એવી સમજણ દૃઢ થાય, પૂર્વે જે ઐશ્વર્ય પ્રતાપ થયા અત્યારે થઈ રહ્યા ભવિષ્યમાં થાય છે, મને મળ્યા પ્રગટ પુરુષોત્તમ નારાયણ વતે થાય છે, અને મહારાજ એવી જ્યારે સંપૂર્ણ હા પડી જાય ત્યારે પોઝિશન નિર્માણ થવા માંડે, પ્રેક્ટિકલ થવા માંડે. શું થવા માંડે? મહારાજ કે એ માન ને અપમાન એનાથી પર થવા માંડે, એને પ્રાપ્તિ થાય અથવા તો જતું રહે શોકથી પર થવા માંડે, સંભાવ આવવા માંડે. સ્વરૂપવાન નારી હોય, વૃદ્ધ હોય, બાળક હોય, યુવાન હોય, મારે કે સંભાવ થવા માંડે. અને મહારાજ કે એને ધનનું ઢગલા થાવ અથવા તો લૂંટાઈ જાઓ, સંભાવ થવા માંડે. ત્યારે સમજવું એની સમજણ હવે ઠીક થઈ છે. ઉપલામાં તો વાંધો નહોતો આવતો, ડોલતા હતા, પણ પાછલું આવ્યું ને એની અંદર જરાક તકલીફ થવા માંડી. હગો ભાઈ હોય, હગો ભાઈ એક સાહજ ખાલી ખેડ્યો હોય ત્યાં તો કોદાળ્યું પાવડો ઓલોળવા માંડે, અને વાત પાછી એવી સર્વોપરી જ કરતો હોય. યાદ રાખજો, સર્વોપરીપણું એકલો વાતનો વિષય નથી, એકલો વાતનો વિષય નથી. હમણાં થોડાક સાધુ આવ્યા હતા અહીંયા, સર્વોપરી નિષ્ઠાની વાત કરતા હતા. પછી મેં થોડોક સત્સંગ કર્યો, મેં કીધું ખાલી નિષ્ઠા સર્વોપરી છે ને વાતનો વિષય જ નથી. ભલા માણસો સર્વોપરી નિષ્ઠા જેને દ્રઢ થયો હોય, ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા બહાર પગ મૂકવાનો સંકલ્પ જ કેમ થાય? અરે સર્વોપરી નિષ્ઠા હોય અને લાખો હરિભક્તોને વેજીટેબલ ઘી ખવડાવી દે, હે, મોટા મોટા સમય ઉત્સવ કરે અને વેજીટેબલ ઘી ખવડાવવું કોઈ કાળે બની ન શકાય. અને સર્વોપરી નિષ્ઠા જેને થઈ હોય, ભગવાન સ્વામિનારાયણ બાંધેલું જે બોર્ડર છે, મહારાજ કે મારો જે આશ્રિત હોય, મારો જે કહેવાતો હોય, એ પાલયંતિ મનુ જાહા સત્શાસ્ત્ર પ્રતિપાદિતા સદાચારણ સદા તેત્ર પરત્ર ચ મહાસુખાહા, અમારી લખાયેલી શિક્ષા પત્રી એની બોર્ડર બહાર પગ ન મૂકે. મહારાજ કે અમે જે સ્વરૂપ પૂજવા માટે આપ્યું છે એ સ્વરૂપ પૂજવાને માટે યોગ્ય છે, અમારા આચાર્યશ્રી જેની આરતી ઉતારી હોય અથવા તો જે સ્વરૂપ આપ્યું એની અંદર જ અમે પ્રવેશ કરીને સદૈવને માટે રહીએ છીએ. મહારાજ કે અમે જેને દીક્ષા આપી જ મારો સાધુ, જેને હું મંત્ર આપું કે મારા આચાર્યશ્રી મંત્ર આપે એ જ મારો હરિભગત. સર્વોપરી વાત જે કરતો હોય એ આ બોર્ડરની બહાર પગ જ ન મૂકે, આ બોર્ડરની બહાર જઈને પછી સર્વોપરી વાત કરે, આ એકે વાતનું પાલન ન કરનારો હોય, યાદ રાખજો જગતને છેતરનારો છે. એને સર્વોપરી નિષ્ઠાની હજી ખબર નથી. સર્વોપરી નિષ્ઠા કોને કહેવાય? સર્વોપરી નિષ્ઠાવાળો ભક્ત આજ્ઞાની બહાર ન પગ મૂકે, એ સિદ્ધાંતની બહાર પગ ન મૂકી શકે. મહારાજ કહે સંભાવ વર્તવા માંડે, સંભાવ વર્તવા માંડે. ભક્તો સંભાવ નથી વર્તતો એની પાછળ કારણ એટલું છે, આપણે મારને સર્વોપરી તો સમજીએ છીએ પણ આ લોકમાં આવ્યા ને, આ લોકમાં આવ્યા એટલે આ લોકનું બંધન બહુ જબરું છે, આ લોકના વિષય બધા જબરા છે, એને હટાવવા માટે ભજન બહુ જરૂરી છે. અને ભજન નથી થતું, પ્રતિલોમ વૃત્તિ નથી થતી, ધ્યાન ભજન કરતા નથી, જેથી કરી ઇન્દ્રિયો અંતઃકરણ આપણે તો સર્વોપરી પડે ને હા પડી ગયો, પણ ઇન્દ્રિયો અંતઃકરણને સત્સંગ લાગ્યો અને એ કુસંગીના કુસંગી રહ્યા, અને કુસંગી રહ્યા એટલે આંખ પછી જે તે જોઈ લે છે, કાન જે તે સાંભળી લે છે, જીભ જેવા તેવા સ્વાદ લઈ લે છે, ચામડે જેવો તેવો સ્પર્શ કરી લે છે, અને મન જેવા તેવા સંકલ્પ ઉઠાવી લે છે, ચિત્ત ગમે તેવું ચિંતવન કરે છે, અને અહંકાર ગમે તેવો અહંકાર ધારે છે, આ બધું ગડમથલ જે હાલે છે એનું કોઈ જો કારણ હોય તો આપણે તો સર્વોપરી પણે આ પાડીએ છીએ, પણ ઇન્દ્રિયો અંતકરણને હજી આપણે સત્સંગના રંગે રંગ્યા નથી. એને કેમ રંગવા? તો મારીની આજ્ઞાનું અનુસંધાન રાખી ખૂબ ભજન કરવું, આંખની પાસે ભગવાનનું અરે તાટક કરી કરીને દર્શન કરાવો, કાનની પાસે ધરાય ધરાય ભગવાનની કથા સંભળાવી, અરે ત્વચાએ કરીને ભગવાનનો સ્પર્શ કરવો, અને ધરાય ધરાય, અને આ જીહવાની પાસે ભગવાનના ગુણાન વાત ગવડાવવાને, આ પ્રક્રિયામાં જો આગળ વધશું અને મન ભરી ભરીને મહારાજના સંકલ્પ કરવા, મારની મોટપના, મારના ઐશ્વર્ય પ્રતાપના, મારના ચરિત્રના સંકલ્પ કરવા, અખંડ મારાનું ચિંતવન કરવું, અને બુદ્ધિએ કરીને મારાના સ્વરૂપનો જ નિશ્ચય કરવો, અને મહારાજ મને મળ્યા છે માટે અમીર છું બસ એનો જ અહંકાર રાખવો, આમ જો કરવામાં આવશે તો મહારાજ જે કહી રહ્યા છે એ પરિણામ આવશે, આવશે ને આવશે જ, સંભાવ થશે 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 જ. મહારાજ પ્રથમનો 24માં વચરામૃતમાં પણ કીધું, મહારાજ કહે પછી એની ઇન્દ્રિયરૂપી દાઢો વિષયરૂપી ચણાને ચાવવા માટે સમર્થ નહીં રહે, નહીં રહે ને નહીં જ રહે. પછી કામ ભલે જગત બધાનું કરતો હોય તો શું થઈ ગયું? યાદ રાખજો, મહારાજે પ્રથમના 18માં વચનામૃતમાં કીધું, મહારાજ કે દેહ કરીને તો ગમે એટલી પ્રવૃત્તિ કરતો હોય એની સાથે અમને જરાય ખરખરો નથી, પણ મનમાં મહારાજ કે લેશ માત્રનો ડાગ અડે તો એનો અમને જબરો ખરખરો થાય છે. અરે મોટા મોટા ભગવાનના ભક્તોએ દેહ કરીને તો અનેકવિધ પ્રવૃત્તિ કરી છે, અરે અનંત નંદ સંતો પગની પલાઠે વાળીને બેઠા નથી, અનેક મોટા મોટા દાસ પંક્તિના સંતો પગની પલાઠે વાળીને બેઠા નથી. કાલે અમે અમદાવાદથી આવતા હતા, માથું મને બહુ દુખતું હતું એટલે સહજ જ મેં સંતોને વાત કરી, મેં કીધું ધન્ય છે આપણા એ મહાન એકાંતિક બ્રહ્મનિષ્ઠ સંતોને, આપણે તો આજે કાંઈ કરતા નથી, કેવા એણે દાખલા કર્યા, કેવા દાખલા કર્યા, એક તો પગે ચાલીને સત્સંગ કરવા માટે જાવું, ખાવાનું મળશે કે નહીં મળે એનો કાંઈ નિર્ધાર નહીં, ઉતારા મળશે કે નહીં મળે એનો નિર્ધાર નહીં, ભયંકર અપમાનો થાય, અને ભયંકર લોકો માર મારે, પશુવત માર મારે, અને તેમ છતાંય એક લેશ માત્ર હિંમત ન હારે, અને કોઈ પણ ભોગ એક જ સ્થાન હતું, એક જ નિશાન હતું, લાખો જીવાત્માને આ ભગવાન સ્વામિનારાયણ ઓળખાવી દેવા છે, લાખો લોકોના જીવમાં આ સ્વરૂપ ઉતારી દેવું છે, કેવો એનો દાખલો હશે, કેવો દાખલો, આપણે તો શું કરીએ છીએ. અને તેમ છતાંય પાછા મનમાં એમ માની લે આપણે ઘણું કર્યું. યાદ રાખજો, સત્સંગમાં ક્યારે સંકલ્પ ન થઈ જાય, મેં ઘણું કર્યું, ઘણું કરવાનું બાકી છે. અને બહુ સત્ય કહું છું, આ મારી નિષ્ઠા લઈને જો મંડી પડશું અને આ મારીની આજ્ઞાની સાથે જો મંડી પડશું, જેવડો સંકલ્પ કરશું ને ત્યાં સુધી પહોંચી શકશું, જેવડો સંકલ્પ કરશું, એવડો સંકલ્પ નાનો નહીં કરતા, જેવડો સંકલ્પ કરશું આપણે નક્કી કરશું કે લાખો લોકોને એકાંતિક ભક્ત બનાવવા છે, લાખો લોકોને આ ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી નિષ્ઠા પાઈ દેવી છે, લાખો લોકોને ભગવાન સ્વામિનારાયણનો ઓરિજિનલ સિદ્ધાંત પીવડાવી દેવો છે, લાખો લોકોને ભગવાન સ્વામિનારાયણની પૂર્ણ આજ્ઞા પાળી એકાંતિક કક્ષા સુધી પહોંચાડી દેવા છે. યાદ રાખજો, એકે સંકલ્પ ભગવાન સ્વામિનારાયણ અધૂરો નહીં રહેવા દે, એકે અધૂરો નહીં રહેવા દે. પણ આ નિષ્ઠા, આ મહારાજની આજ્ઞા, એ મારનો સિદ્ધાંત, અને અંતરવૃત્તિ ભજન કરતા કરતા કાર્ય જયારે કરતા જશું ને ત્યારે આપણે તો જરાક કરવું પડશે. યાદ રાખજો, આપણે તો જરાક કરવું પડશે. ભગવાન અનંત ગણા કાર્યો આગળ ચાલી ચાલીને કરતા રહેશે, કરતા રહેશે. અરે જગતના લોકોની આંખો જોતી રહેશે, ફાટી રહેશે, અને કાર્ય આગળ વધતું જશે, વધતું જશે, વધતું જશે. દુનિયા શું બોલે છે, શું કહે છે, એની સામે નહીં જોશો. મારે શું કરવાનું છે, બસ એક લક્ષ્ય રાખીને જયારે મંડી પડશું, અવશ્ય મે લક્ષ સુધી પહોંચી શકશું. અરે હિંમત હારેલા લોકો એમ બોલે કે હવે કાંઈ ન થાય, હવે તો આમ થઈ ગયું ને તેમ થઈ ગયું. યાદ રાખજો, બધું જ થશે, બધું જ થશે, અને જગત જોતું રહેશે. અને લાખો લોકો આ લોકને છોડી છોડીને ભગવાન સ્વામિનારાયણના ધામ સુધી પહોંચી જાય એવો સમાજનું નિર્માણ થઈ જશે. માટે ભગવાનના ભક્તો બસ હિંમતમાં રહી મારી નિષ્ઠા દ્રઢ કરજો અને મંડ્યા રહેજો. ભજન અંતરથી ભજન કરજો. વારંવાર અમે કહીએ છીએ ને, આજે તમને કહું છું, અમે ટ્રેનમાંય બહુ કીધું હતું, ભગવાનના ભક્તો કથા વાર્તા સાંભળતા સાંભળતા મનથી સ્વામિનારાયણ 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 ચાલું જ હોવું જોઈએ. હો માળા તો થાવી જ જોઈએ, 10,000 મંત્રો તો જપાવા જ જોઈએ. તમને માનવો કે ધંધા બિઝનેસમાં જાઓ ત્યારે તમને ટાઈમ ન મળે, સહજ છે, કારણ કે માળા ફેરવતા ફેરવતા થોડા કાંઈ ધંધા કરાય છે. પણ એને માટે કાઉન્ટર મશીન આપણે અહીં લાવ્યા છીએ. જોકે ગઈ શિબિરની અંદર ગોવાના એક હરિભગત રસિકભાઈ કરીને છે, એના ઘરના માણસ યાત્રામાં આવેલા, આ ટ્રેનમાં નહીં આગલી ટ્રેનમાં, અને એ વખતે મહિમા કીધેલો ને અહીંયાથી મશીન 2-4 લઈ ગયેલા. અને રસિકભાઈ મને કહે, થોડા દાડા પહેલા ફોન આવ્યો, મને કહે સ્વામી મશીન કાઉન્ટર મોકલાવ, ત્યાંથી ભજન બહુ થાય છે, અને બહુ ભજન થાય છે, અને પહેલાં ભજન નહોતું થતું એટલે મગજ ઉપર ટેન્શન રહેતું હતું. આની તો હકીકત છે ને, ટેન્શનને ટાળવા માટે ભજન જરૂરી છે. માણસના બોડીની અંદર મગજ સુધી લોહી ન પહોંચે પછી તો બિચારો બેશુદ્ધ થઈ જ જાય. એમ જીવ સુધી ભજન ન પહોંચે એટલે ટેન્શનવાળો જીવ થઈ જ જાય. સ્વામી ત્યારથી ભજન ખૂબ થાય છે, બહુ ભજન થાય છે, ખૂબ જ આનંદમાં રહેવાય છે અને ખૂબ આનંદ આવે છે. એને ટ્રેન યાત્રા પહેલા ફોન કર્યો કે સ્વામી એટલા માટે મને સંકલ્પ થયો છે કે નાના ભક્તો પણ આ મશીન રાખી શકે, એટલા માટે મારે એક મશીન ઉપર 40 રૂપિયાનું સૌજન્ય આપું છું. તમે યાત્રામાં કહેજો 500 મશીન આપવા શકે, અને 500 મશીન આપીને 20,000નું સૌજન્ય મોકલાયેલું. પાછો 7-8 દાડા પહેલા ફોન આવ્યો, એ કે સ્વામી તમે જે મશીન આપ્યા ને એમાં ટ્રેનમાં મારા 2-4 ઓળખીતા, તમને વાત જ્યારે કરી કે આ રસિકભાઈ ગોવાળા તરફથી મશીન મળ્યા છે, તે લોકોના ફોન આવ્યા, તમે મશીન અપાવીને અમે ભજન ખૂબ કર્યું, મશીન લીધા ને અમારું ખૂબ ભજન થાય છે, અમે ટેન્શનથી પર થઈ ગયા. એટલે વળી મને સંકલ્પ થયો છે કે મારે શિબિરમાં 500 મશીન આપવા. આવી ગયા છે કાઉન્ટર મશીન, એને લેજો અને સતત અહીંયા તો ભજન કરજો. પણ યાદ રાખજો, ઘેરે આવો, ધંધામાં જાઓ, બિઝનેસમાં જાઓ, ખીચામ રાખી જ મૂકવું. અને મોબાઈલ લોકોને લાગશે કે મોબાઈલ રાખ્યો, આપણે ટક ટક સ્વામિનારાયણ 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 જેવો મહામંત્ર જેના મુખથી જપાય, અરે જેના શ્વાસે શ્વાસમાં સ્વામિનારાયણ મંત્ર હટાવવા માંડે, ઇન્દ્રિય અંતઃકરણ માયાની કઈ તાકાત છે કુંચી આંખ કરી શકે. યાદ રાખજો, જીવનમાં જ્યાં ઉણપ દેખાય છે, જ્યાં ખોટ દેખાય છે, ભજનની ખોટને અવલંબને કરીને જ ખોટ છે. આવા સર્વોપરી ભગવાનને સમજ્યા પછી જીવન કાચું રહેતો હોય તો યાદ રાખવું, ભજનની ખોટ જ આપણા જીવનમાં જો કચાશ રાખી જાય છે. માટે ભગવાનના ભક્તો ભજનમાં મંડી પડશો. બસ હું મારો મહારાજ જગત બધું કાણું, અને મારો ઠાકર બેઠો પારણે હું દોરી તાણું. બસ મંડી જ રહેજો, મંડી જ રહેજો. તમારા ધંધા બિઝનેસ એક અટકશે નહીં, હવાએ હાલશે, ઉપાધિ છોડો હવાએ હાલશે. હમણાં અમારે ભુજથી લક્ષ્મણ બાપા આવ્યા હતા, લક્ષ્મણ એન્ડ કંપની, કેવડા મોટા ભગત છે. ભક્તો ખરેખર ભજન કરીએ તો થાય, ધારીએ તો થાય. કેવડા મોટા ભગત છે તમે અનુમાન કરી લેજો. એકવાર અમે લંડનમાં હતા, એ વખતે એને વાત કરી, મને કે સ્વામી આપણી ગુજરાતની ગવર્મેન્ટ સીધી ન હાલે એટલે જરાક આપણે પસ્તાવું પડે, બાકી એ ભારતમાં જન્મ લીધો છે એટલે અમારા મનમાં થાય, ઠાકોરજી આપણને ઘણું બધું આપ્યો છે માટે આપણે આપીએ. સ્વામી એકવાર મને સંકલ્પ થયો કે ઠાકોરજી મને ઘણું આપ્યો છે ને તો નર્મદાનું પાણી નહેર કાઢીને મારે કચ્છમાં લઈ જવી, અને કચ્છ આખાને મારે હરિયાળો કરવો છે, અને ઇન્ડિયા આવ્યો ગુજરાત ગવર્મેન્ટની સાથે બેઠક કરી, અને બેઠકમાં કીધું કે તમે મને નર્મદાનું પાણી કચ્છમાં લઈ જવા દો નહેર કાઢીને, મારે એકલાને ખર્ચે લઈ જાઓ આખી નહેર. વિચારો કેવડા ભગત છે, કેવડા રૂપિયાવાળા છે, પણ સ્વામી ગવર્મેન્ટની સાથે એ મિટિંગમાં જામ્યું નહીં અને પાણી ન આપ્યું. અમારો કચ્છ એમને એમ શું કર્યો, બાકી જો આપ્યો હતો કચ્છને મારે હરિયાળો કરવો હતો. આવડો રૂપિયાવાળો માણસ ભજન કેવડું કરે ખબર. સવારે 6 વાગે એટલે લંડનની અંદર વિસ્ડન મંદિરમાં આપણે ઉપરાઉપર 7 પારણ કરેલી, અને એ વખતે ત્યાં લંડન હતા. ઘણા દેશોમાં એનું કામ આવે છે, લંડનમાં છે, સિસલમાં છે, કેટલાય દેશોમાં છે, નામનું આપી ગયા એટલા દેશોમાં કામ આવે છે. પણ સવારમાં 6 વાગે એટલે મંદિરમાં હાજર હોય, અડધો કલાક એક પગી ઊભા રહીને માળા ફેરવે, અડધો કલાક કીર્તન બોલે. અત્યારે ઉંમર લગભગ 79 વર્ષની છે, પણ એ હાલતા હોય ને તો 20 વર્ષનો છોકરોને આંબી ન હગે. હમણાં 15 દાડા પહેલા સરદાર આવ્યા હતા, બહુ રાજી થયા, બધું જોઈને બહુ રાજી થયા. એ કે સ્વામી હૃદય ઉદાસ બન્યું હતું, દર્શન કરવા નીકળ્યો હતો, એમ લાગતું હતું સત્સંગ સુકાતો જાય છે, પણ એ સરદારમાં પગ મૂક્યો અને આ બધું જયારે જોયું ત્યારે એમ લાગ્યું કે ખારી વીરડીની ખારા સમુદ્રમાં ક્યાંય ક્યાંક મીઠી વીરડી છે ખરી. સ્વામી આનો લીલો સત્સંગ જોઈને મને બહુ આનંદ થયો, સંતોને જોઈને ખૂબ આનંદ થયો. પછી હું તો અહીં નહોતો, બહાર હતો, મને ફોન જોડીને મને કહે છે કે સ્વામી ખરેખર આ દુનિયા રૂપિયાની પાછળ ખોટી ગાંડી થઈ છે. હું તો એમ માનું છું કે જેને રૂપિયા જોતા હોય એને લક્ષ્મીની પાછળ ગાંડું થવાની જરૂર નથી, લક્ષ્મીના પતિની પાછળ ગાંડો થાય ને તો લક્ષ્મી તેની પાછળ પગ ચૂમતા ચૂમતા આવશે. કે હું ક્યારે જિંદગીમાં રૂપિયાની પાછળ ગાંડો થયો નથી, મેં તો સદૈવને માટે એના પતિની સાથે નાતો બાંધ્યો છે, ભગવાનની હારે પીતિ બાંધી છે. તો સ્વામી મારે ક્યારેય જિંદગીમાં એવું નથી થયું, ને તો હું, મને ખબર છે હું વર્ષો પહેલા આફ્રિકા જ્યારે ગયેલો ને ત્યારે 12 રૂપિયા લઈને ગયો હતો, આફ્રિકા 12 રૂપિયા લઈને ગયો હતો, અને આજ ઠાકોરજી શું આપ્યું છે એની બધી તમને ખબર છે, એટલે મારે વર્ણન કરવું નથી. પણ એનું કોઈ જો કારણ હોય તો મેં ભગવાન રાખ્યા છે, ભગવાન રાખ્યા છે. આવડા મોટા બિઝનેસ કરનાર તમે 10 મિનિટ બેહો ને અરે તો 10 મિનિટમાં 2 મિનિટ જગતની વાત ન નીકળે, અખંડ ભગવાનની વાત, અખંડ ભગવાનની વાત. અને આવડો મોટો ધંધો બિઝનેસ ચલાવે છે, માટે ભ્રમ કાઢી નાખજો કે આપણે આ ધંધા કરવા, બિઝનેસ કરવા, એ તો સાધુ હોય તો ભજન કરે, કે આપણે થોડું થાય. આ ભ્રમને કાઢશો, ભ્રમને કાઢશો એટલે ભગવાન તમારી પાસે આવી જશે. ભ્રમ જ આપણને ભગવાન સુધી પહોંચવા નથી દેતા. માટે કહું છું ભગવાનના ભક્તો, ખૂબ ભજન કરજો, ખૂબ ભજન કરજો. અમારે ગયા વર્ષે કિશોરભાઈ જો દુબઈથી આવ્યા છે, સ્પેશિયલ શિબિર ભરવા આવ્યા છે. ગયા ફેરી મને કે સ્વામી ચાતુર્માસમાં નિયમ શું લેવું, મેં કીધું નિયમમાં ભજનનો નિયમ લો. મને કે ભજન એટલે, મેં કીધું સ્વામિનારાયણ સ્વામિનારાયણ મળો, ઊંધું ગાલીને ભજવા, એ ભજન. મને કે પણ સ્વામી ધંધા બિઝનેસ બધા ખૂબ રહે, મેં કીધું કાઉન્ટર મશીન મોકલાવી, લાગી જાઓ ભજન કરવા. 10,000 મંત્ર એટલે 100 માળા થાય, મેં કીધું રોજ તમારે કરવાના. મને કે 10,000 મેં કીધું કરવાના, આજ્ઞા છે. મને કે ભલે આજ્ઞા છે એટલે કરીશ. 15 દાડા મહિનો થયો ને ફોન આવ્યો, મને કે સ્વામી બહુ આનંદ આવે, પહેલાં એમ લાગતું તું કેમ થાય, હવે એમ થયું. ક્યારેક ક્યારેક મનમાં સંકલ્પ થતો હતો આવડા મોટા ભગવાન મળ્યા પણ અંદરમાં કેફ કેમ નથી ચડતો, હવે ખબર પડી કેફ નહોતો ચડતોનું કારણ ભજનની ખોટ હતી. અને બોલો તમે વિચારો, આ ભજનનો કેફ ચડ્યો તો એને તાન કેવું ચડ્યું. ગઈ શિબિરમાં પણ શિબિરને આગલે દાડ આવી ગયા હતા અને શિબિરને પાછલે દાડ જતા રહેતા, આ ફેરી પણ શિબિરને આગલે દાડ આવ્યા છે. શિબિર ભરી અને વળતી દિવસે જતા રહેવાના જ, કારણ કે તમને ખબર સંતો અહીંથી 26 તારીખે સિસલ જવાના છે, રિટર્નમાં એના દેશ દુબઈમાં જવાના છે, બધી વ્યવસ્થા એને ઊભી કરવાની છે, પાછી તોય શિબિરમાં બેઠા છે. કહો ભક્તો, જ્યારે ભગવાન ઓળખાય જાય અને જીવમાં જ્યારે ભજન થવા માંડે ત્યારે આપણા કામ તો સ્વયં ભગવાન કરશે, આપણે નહીં કરવા પડે, આપણા કામ તો સ્વયં ભગવાન કરશે. બહુ મોટી વાત મહારાજ બતાવી. મહારાજ કે મારો નિશ્ચય જ્યારે દ્રઢ થઈ જાય ત્યારે સંભાવ થઈ જાય. સ્વરૂપવાન નારી હોય તોય ભલે, યુવાન નારી હોય તોય ભલે, કુરૂપ નારી હોય તોય ભલે, અરે ધનના ઢગલા થઈ જાય તો લેશ માત્ર મન તણાશે નહીં, ખેંચાશે નહીં. અને ભક્તો આ વાત આમ જ છે, આમ જો ન હોય તો તમે વિચારો, જાડી બુદ્ધિના ગણાય એવે બિચારા વર્ષો પહેલાના એ ભક્તજનો સુરા ખાચર, જેનું જીવન મહારાજ મળ્યા પછી પહેલાં તો કેવું હતું, સ્વાયમ એમ કહે છે કે મહારાજ કોઈનું ભાડું ન મૂકતા, પરંતુ એવા સુરા ખાચર મહારાજ મળ્યા પછી, મહારાજ સમજાણા પછી એકાંતમાં નારીનો જોગ થાય. અરે વાસુર ખાચરે નક્કી કર્યું કોઈ પણ ભોગે આ સુરા ખાચરના બધા વખાણ કરે ને ભ્રષ્ટ કરું, અને એકાંતમાં નારીને મોકલી મધ્યરાત્રિએ. પણ સુરા ખાચરે નારી જ્યારે બારણું ખટખટાવ્યું, બારણું ખોલો મારા દીકરાનું ઔષધ અંદર છે, દીકરો બીમાર થયો, બારણું ખોલ્યું, અંદર નારી આવી શરીરના વસ્ત્રો ફાડી નાખ્યા, અને સુરા ખાચરે કી વાતને પામી ગયા, મ્યાનમાંથી તલવાર બહાર કાઢી અને ડોકા ડાળીને કીધું બતાવ કપાતર તને કોણે મોકલી છે અને શા માટે મોકલી છે. અને એ વખતે નારીના મોઢામાં શબ્દ નીકળ્યા, મને વાસુર ખાચરે મોકલે છે અને તમને ભ્રષ્ટ કરવા માટે મોકલે છે. અને એ વખતે સુરા ખાચર કીધું, જીવતું રહેવું હોય તો અહીંથી વ્યતી થા અને વાસુર ખાચરને કહી દેજે મને ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે. હવે હૃદયમાં સ્વામિનારાયણ સિવાય કાંઈ રહેવા પામ્યું નથી. આવી એક તો છુપ લાખ નારીની વચ્ચે રહું ને તોય પણ હવે મને બીજો સંકલ્પ ઉઠે એમ નથી. અને બોલતા સુરા ખાચર ત્યાંથી મારતે ઘોડે જર ગઢપુર આવ્યા છે. અને ગઢપુરની અંદર સુરા ખાચરનું આગમન થયું. ભગવાન સ્વામિનારાયણ વિશાળ સભા ભરીને બેઠા ઊભા થઈ ગયા. મહારાજ કે હાલો ભક્તો, હાલો હાલો સંતો, આજ અમારે ભક્તરાજ ઇન્દ્રિયા ગઢને જીતીને આવ્યા છે, આજ અમારે એની સામે જવું છે. વાલા ભક્તો, ભગવાન જ્યારે ઓળખાશે ત્યારે બધું જ થઈ જશે. ભગવાન ઓળખાણા પછી નથી થતું તો ભજન ઘટે છે. ભજન વધારે જો અવશ્ય એવે પરિણામ સુધી પહોંચી શકાશે. અદભુત મહારાજા વાત વચનામૃતની અંદર વાત બતાવી રહ્યા છે. મહારાજ કે પછી એને સંભાવ થઈ જાય છે. અને એના હૃદયની અંદર સર્વ પ્રકારે મહારાજ કે અમે નિવાસ કરીને રહ્યા છીએ. પછી તે ભક્ત જે તે ભગવાનના પ્રતાપે કરીને, વાત યાદ રાખજો, આ બધું નિર્માણ થયું અમે શું વાત આવી, ભગવાનનો પ્રતાપ. જીવ બાકી સાધન એકલા કરી કરીને તૂટી જાય ઉપાસના વિના, ભેળું ન થાય એમ. જેમ જગતમાં કહેવત નથી, એક હાંધે થત તૂટે, એમ ઉપાસનાના બળ વિના જીવાત્મા. મહારાજે મધ્યના 13માં 14માં કીધું, મહારાજ કે પોતાના પુરુષાર્થે કરી આ નિષ્ઠા વિના કામ ક્રોધ લોભાદિકને ટાળવા માટે ગમે તેટલો દાખલો કરશે એના ટાળ્યા નહીં ટળે, ઉલટાનો ખુવાર થશે. અહીંયા પણ મહારાજ એ જ વાત બતાવે છે. મહારાજ કે પછી અમારે પ્રતાપે કરીને અનંત પ્રકારના ઐશ્વર્યને પામે છે. અનંત પ્રકારના ઐશ્વર્યને પામે, અનેક પ્રકારના ગુણો આવે છે, અનંત જીવના ઉદ્ધારને કરે છે. અને એવો જે ભક્ત હોય યા તો સંત હોય, અનંત જીવાત્મનો ઉદ્ધાર કરવા માટે સમર્થ બને છે. અને એવી સામર્થ્યયુક્ત થકો પણ અન્ય જીવના માન અપમાનને સહન કરે છે. આવી મોટી સામર્થ્ય હોવા છતાંય મહારાજ કે એ માનને સહન કરે છે, અપમાનને સહન કરે છે. યાદ રાખજો, બે કઠણ છો, બે જબરા ઘૂસતા જ બલબલન ગુથલું ખવડાવી દે. અપમાન ની અંદર ઘૂસતો ખાઈને કદાચ ગુથુલ્લું ન ખાય તો માન તો ખવડાવી જ દે. બેમાં બેલેન્સ જાળવવું ભગવાનના ભક્તને. ક્યારે કોઈક બહુ વખાણ કરે ત્યારે બેલેન્સ જાળવવું. અરે તમારે એવા સાધુ મળ્યા, તમારો વાયરો તમારો પરથી વાયને તમારો મોક્ષ થઈ જાય, આવા કદાચ શબ્દ સાંભળવા મળે અને એવા શબ્દ મળશે, તમે તો કપાતર છો, દુનિયાને લૂંટનારા છો. બેમાં બેલેન્સ જાળવવું, બેમાં સ્થિર મતી રાખવી. મહારાજ કે આવું જબરું આશ ઐશ્વર્ય છે, અનેક જીવાત્માનો ઉદ્ધાર કરવાને સમર્થ બન્યા છે, તેમ છતાંય જગતના જીવના માન અને અપમાન બેને સહન કરે છે, એ પણ મોટી સામર્થ્ય છે. સામર્થ્ય વિના મહારાજ કે અપમાને સહન ન થઈ શકે, માને સહન ન થઈ શકે. કાજે સમર્થ થકા ઝરણા કરવી તે કોઈથી થાય નહીં. અસમર્થ હોય ક્યાં જાય કહો? રસ્તામાં આયલો જતો હોય, હુંક લકડી માણસ હોય, કોઈ હંગાથમાં ન હોય, અને પછી 3 જણા હામાં વળે ને આવી એવી હોફડાવે ને ઘૂસતાવે, તો એ સહન કરે બિચારો ક્યાં જાય? કારણ કે સહન ન કરે તો એટલે ઠામુકો ઘૂસતાવી નાખે. પણ પોતે 5 મણની ગુણ ઉંચકી જાય એવો સમર્થ હોય, બોડી બરાબર મજબૂત હોય, ઢીકો મારે તો શ્રીફળને ફોડી નાખે હોય, અને હાલો જતો ને એ વખતે કોઈ હુક લકડી માણે ને હામો મળે અને ગાળ ઠપકારે, સહન થાય? થાય સહન? ઉપાડીને લાફો છોડી દે ને. અસમર્થ તો સહન કરી શકે, પણ મહારાજ કે સમર્થ હોવા છતાંય પણ જગતના માન અપમાનને સહન કરે છે, એ કોઈનાથી થાય નહીં. એવી રીતે ઝરણા કરે તેને અતિ મોટા જાણવા. અને સમર્થ તો કેવો છે, જે એના નેત્રમાં ભગવાન જોનારા છે, તે માટે બ્રહ્માંડમાં જેટલા જીવ પ્રાણે છે તેના નેત્રને પ્રકાશ કરવાને સમર્થ થાય છે, અને એના પગમાં ચાલનારા ભગવાન છે, તે માટે બ્રહ્માંડમાં સર્વે જીવના પગને વિશે ચાલવાની શક્તિને પોષણ કરવાને સમર્થ થાય છે, એમ એ સંતની સર્વ ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે, તે માટે સંત તો બ્રહ્માંડમાં સર્વે જીવના ઇન્દ્રિયોના પ્રકાશ કરવાને સમર્થ થાય છે, માટે એ સંત તો સર્વે જગતના આધાર રૂપ છે. કેવી મહારાજ વાત બતાવે છે! આવી સમજણ જ્યારે મહારાજ કે દ્રઢ થાય ત્યારે બ્રહ્માંડમાં સર્વ જીવને નેત્રોની અંદર જોનારો એ પોતે બની જાય છે, બધાને ચાલવાની સામર્થ્ય આપનારા બને છે. જોકે ભક્તજનો, આ વાત આમ જ છે, આમ જ છે. એટલા માટે કહું છું, ક્યારેક ઠાકોરજીની ઈચ્છાથી સામર્થ્ય જણાવે પણ ખરા, કદાચ આ દુનિયામાં સામર્થ્ય ન જણાવે તો એ મુક્ત તો છે, અક્ષરધામના મુક્તથી શું અસંભવિત છે? એક રાગ વાળો મુક્ત મહાપુરુષે અનંત કરોડો બ્રહ્માંડને ઉત્પન્ન કરે, એનું પાલન કરે, એનું પોષણ કરે, એનું વિસર્જન કરે, આ તો એના કરતા મોટો છે. તો કેમ સંભવિત ન બને? એમ જ મહારાજ બોલે છે, એમ જ શક્ય બની શકે છે. મહારાજ કે બ્રહ્માંડના સર્વે જીવના ઇન્દ્રિયોને પ્રકાશ કરવાને સમર્થ થાય છે, તમામને ઇન્દ્રિયોને પ્રકાશ કરવાને સમર્થ થાય છે. માને એના પાસે આવનાર તમામ જે મુમુક્ષ આત્મા છે એને ઇન્દ્રિય અંતઃકરણ એની અંદર ભગવાનને રેડી દે અને જીવાત્માને ઇન્દ્રિય અંતઃકરણને માયક મટાડીને દિવ્ય કરવા માટે સમર્થ બને છે. માટે સંત તો સર્વે જગતના આધાર રૂપ છે, સર્વ જગતના આધાર રૂપ છે, આધાર રૂપ છે. યાદ રાખજો, આપણા મનમાં એમ થાય બધાને ધારી રહ્યા છે, સીધો અર્થ તો એવો નીકળે, પણ એનો ગુલિતાર્થ એવો છે કે એવા જે સંત છે એ જીવ પ્રાણી માત્રને સેવન કરવા યોગ્ય છે. એવા જે ભગવાનના સંત છે, એકાંતિક સંત, એ એવા જે સંત એ જીવ પ્રાણી માત્રને પોતાનું શરણ આપી શકે છે. માને જીવ પ્રાણી માત્રને શરણે જવાને માટે શક્તિમાન બને છે અને પોતાને શરણે આવેલા જીવાત્માને મુક્તિનો પથથી બતાવવા માટે સમર્થ થાય છે. તે તુચ્છ જીવનું અપમાન સહે તે એમની અતિશય મોટપ છે અને એવી રીતની ક્ષમાવાળા છે તે જ અતિ મોટા છે. મહારાજ કે આવા ક્ષમાવાળા છે એ જ અતિ મોટા છે. જોકે ભગવાનના ભક્તો સંતોની શું વાત કરવી, પણ ભગવાનના ભક્તોની અંદર પણ આ સહનશીલતા હોવી જોઈએ. ભલે વ્યવહારની અંદર તમે વ્યવહાર વ્યવહારની રીતે જ થાય, પરંતુ પોસાય તેવી પોઝિશન નિર્માણ થાય તો એ ભક્તપણનું બેલેન્સ આપણું ગુમાવવું ન જોઈએ. ને તો ઘણી ફેરી હરિભગત હારા કહેવાય તો પણ દિવસમાં પચા ગાળે બોલે અને પાછા એમ કે સ્વામી અમારે ધંધા બિઝનેસ હાંકવા એમને હાલે નહીં. ખોટી વાત છે, યાદ રાખજો, ખોટી વાત છે. એમ કેમ થાય છે? તો હજી ભક્તપણું પ્રગટ હૃદયમાં થયું. ભલામણા ગાળ્યું બોલે તો ધંધા હાલે. હે તો શું આ જગતની અંદર ભગવાન એકાંતિક ભક્તો ધંધા બિઝનેસ કરે એ ગાળ્યો નથી બોલતા, એના ધંધા ભાંગીને ભૂકો થઈ જતા હશે? માન્યતા મિથ્યા છે. ભગવાનનો ભક્ત પોસાય, પોઝિશન નિર્માણ થાય, તેમ છતાં હલકો શબ્દ ન બોલે, ક્યારે ગાળે ન બોલે. બાકી એનો મતલબ એવો નથી ગ્રસ્ત ભક્તો છે કોઈ ગમે એમ કહે તોય પણ પછી એનું બધું સહન કરી લે, એ ગ્રસ્તની ફરજમાં નથી આવતું, સાધુની ફરજમાં આવે. મહારાજ લખ્યું, સાધુનું કોઈ માન કરે, કોઈ અપમાન કરે, કોઈ ગાળો દે, ગાળી દાનમ તાડનમ ચ, કોઈ ગાળ દે, કોઈ માર મારે, તેમ છતાંય ચિંતનિમ હિતમ ચ તૈહી. ગાળ દેનાર માર મારનારનું સારું થાય એવો સંકલ્પ કરવો, પણ એ સાધુના વર્તમાનમાં લખ્યો, ગ્રસ્ત ભક્તોના વર્તમાનમાં લખ્યો નથી. ગ્રસ્ત ભક્તો કોઈની સામે આંખ કાઢવી પડે, અરે કોઈ ખરખો ન હાલતો હોય તો કઈ બેઠો બેઠો માર ખાય નહીં, કોઈ મારવા આવે હાથ ઉઠાવવો પડે. પણ એ ગ્રસ્ત ભક્તો માટે આટલી સુધી જઈ શકે, પણ પેલો ગમે તે ગાળ બોલતો હોય તો સામે ગાળ ન બોલી શકે. ભગવાનના ભક્તના મોઢામાંથી ગાળ તો ક્યારે નીકળે જ નહીં. મહારાજ કે ખરેખરો મારો નિશ્ચય જીવને ઉતરે છે ને ત્યારે પોઝિશન આવી નિર્માણ થાય છે. અને મહારાજ કે મારા જે સંત છે તો મહાક્ષમાવાળા છે, તે જ અતિ મોટા છે, અને જે આંખો કાઢીને પોતાથી ગરીબ હોય તેને બીવરાવે છે, ને મનમાં જાણે જે હું મોટો થયો છું પણ એ મોટો નથી, અથવા સીધાએ દેખાડીને લોકોને ડરાવે છે, એવા જે જગતમાં જીવ છે તે ભગવાનના ભગત નથી, એ તો માયાના જીવ છે. મહારાજ કે કોઈને બિચારને ગરીબને આંખો કાઢીને ડરાવે છે, અને બિચારો કોઈ માયક આંગલો હોય એને ગમે તેવી રીતે બોલી નાખે છે, પોતાની સીધાઈ દેખાડે, તું આમ નહીં કરીશ તો તને શાપ આપી દઈશ, તારું ધનુત પનુત નીકળી જશે, વગેરે વગેરે સીધાઈ દેખાડે છે. મહારાજ કે એને સંત જ ન સમજવા, એને ભક્ત જ ન સમજવા. મહારાજ કે એ તો અમારા છે જ નહીં, તો માયાના જીવ છે અને યમપુરીના અધિકારી છે. મહારાજ કે ગરીબને જે બીવડાવે છે, દબાવે છે, તો કોના જીવ છે? માયાના જીવ છે અને યમપુરીના અધિકારી છે. અને એવાની જે મોટપ છે તે સંસારના માર્ગમાં છે. એની મોટપ સંસારના માર્ગમાં કહેવાય? જગતમાં જો ને માથા ભારે માણસો એની સામે કોઈ બોલી ન હગે અને પછી કે ભાઈ તો બહુ મોટો માણસ, એને સામે બોલાય નહીં. પણ એ જગતના સંસારના વ્યવહારમાં મોટો છે, આધ્યાત્મિક પથમાં મોટો નથી. મહારાજ કે ગરીબને બીવડાવે તો યમપુરીના અધિકારી છે. જોકે ભક્તો, મહારાજ ક્યારેક ક્યારેક અલગ અલગ શબ્દો બોલ્યા છે. અહીંયા મહારાજ કે યમપુરીના અધિકારી છે, પછી પ્રથમના 72માં મહારાજ કહે મહારાજ કે ગરીબને બીવડાવશો ને યુધિષ્ઠિર મહારાજાના શબ્દના માધ્યમથી મહારાજ વાત કરી અને ગરીબને બીવડાવે તો બ્રહ્મહત્યારા જેવો પાપી છે. પછી મહારાજે વડતાલના 11મા વચનામૃતની અંદર પણ એક વાત બતાવી. મહારાજ કે એક બ્રાહ્મણ, બીજો ગરીબ, ત્રીજો ભગવાનનો ભક્ત અને ભગવાન, આ ચારને જે દુખવે છે મહારાજ કે એનો જીવનો નાશ થઈ જાય છે. ગરીબ ત્રણેય જગ્યાએ આવ્યો, અહીંયા ગરીબ આવ્યો ત્યારે મહારાજ કે આવા ગરીબને જે દુભવે છે એ યમપુરણ અધિકારી થાય છે. 72મા મહારાજ એમ કે ગરીબને જો પીડે છે તે બ્રહ્મહત્યારો થાય છે. અને 11મા મહારાજ એમ કે ગરીબને જે પીડે છે, દુખવે છે, મહારાજ કે એનો જીવનો નાશ થઈ જાય છે. ગરીબ એકનો એક અને પરિણામ ત્રણ કેમ, પ્રશ્ન ઉઠાવ્યો છે કે નહીં? જો કે તમને ઉઠત નહીં, આ તો આપણે ઉઠાવ્યો એટલે હવે. પણ ભક્તો, ગરીબ તો ત્રણેય છે પણ ગરીબ ગરીબમાં ફેર છે. કોઈ માનો સત્સંગની અંદર નથી નોવલ, પણ સ્વભાવે કરીને બિચારો ગરીબ છે અને સ્વભાવે કરીને ગરીબ છે, જેથી કરીને એને ડરાય ડરાવ જ કરે. કાંઈ પણ કામ હોય, ધંધા બિઝનેસ હોય, એની અંદર હેરાન કરી કરી જ કરે. તો એ ભલે ભગત નથી, પરંતુ તેમ છતાંય સ્વભાવે કરીને ગરીબ છે અને સુવાળો માણસ છે. જગતમાં એને હુવાળો માણસ છે, એવો હુવાળો માણસ છે એને હેરાન કરી કરી કરે. તો એવો જે ગરીબ માણસ છે એને દુભવવાથી જીવને જમપુરીની પ્રાપ્તિ થાય છે. અને યાદ રાખજો, ભગવાનનો ભગત છે, સ્વભાવ પણ સરળ છે, સ્વભાવ સરળ છે અને ભગવાનનો ભગત છે, પણ એકાંતિક સ્થિતિ સુધી નથી પહોંચ્યો, પણ ભગવાનનો શરણાગત છે, સ્વભાવ કરીને ગરીબ છે, અને એને જો દુભાઈ દુભાઈ કરે તો મર્યા પછી એ બ્રહ્મ હત્યારે જેવો પાપ લાગે છે, એને ભોગવવું પડે છે. અને ત્રીજો સ્વભાવમાંય ગરીબ છે અને ભગવાનનો એકાંતિક ભક્ત પણ છે, એમાં જો હાથ નખાઈ ગયો, એમાં જો હાથ નખાઈ ગયો તો મહારાજ ત્યાંના જીવનો નાશ થઈ જાય છે. માટે બધાથી કઠણમાં કઠણ ભગવાનને એકાંતિક ભક્તમાં હાથ નાખવાથી ડરું, એમાં જો હાથ નખાઈ જાય તો મહારાજ કે જીવનો નાશ થઈ જાય છે. અહીંયા મહારાજ કહે છે કે ગરીબ જે સ્વભાવે કરીને બિચારો ગરીબ છે અને તેમ છતાં એને જો દુખવે છે તો મહારાજ કે જમપુરણ અધિકારી થાય છે. અને એવાની જે મોટપ છે, કોની મોટપ? ગરીબને દુભવે છે એની, એવાની જે મોટપ છે તે સંસારના માર્ગમાં છે. જેમ સંસારમાં જેને ઘોડું ચડવા ન હોય તેથી જેને ઘોડું હોય તે મોટો, અને એક ઘોડું જેને હોય તેથી જેની પાસે પાંચ ઘોડા હોય તે એથી મોટો, એમ જેમ જેમ અધિક સંપત્તિ હોય તેમ સંસાર વ્યવહારમાં અતિ મોટો કહેવાય. પણ પરમેશ્વર ભજ્યામાં એ મોટો નથી, લોકના વ્યવહાર મોટો છે અને એની મોટપ લોકમાં છે, માટે લોકમાં જ કામ લાગશે. જે દાડે લોક છોડીને પરલોક જવાનો સમય થશે ત્યારે આની એ મોટપ એક એક કામ લાગશે, બધી જ મોટપ અહીંયા અહીંયા પડી રહેવાની છે. મહારાજ જે મોટપની વાત કરી રહ્યા છે એ મોટપ શેખ સુધી સાથે સાથે જાય, જે પરલોકની અંદર પણ સાથે જાય, મહારાજ એની વાત કરી રહ્યા છે. મહારાજ કહે કે એક ઘોડા કરતાં પાંચ ઘોડાવાળો મોટો ને એના કરતાં જાજી સંપત્તિથી મોટો, પણ એ બધી જ મોટપ મહારાજ કહે આ લોક વ્યવહારની મોટપ છે. પણ પરમેશ્વર ભજ્યામાં એ મોટપ એક કામ લાગતી નથી. અને જેની મતિ એવી હોય જે આ સ્ત્રી તો અતિશય રૂપવાન છે અને આ વસ્ત્ર તો અતિશય સારું છે અને આ મેળી તો ઘણી સારી છે અને આ તુમડી તો અતિશય સારી છે અને આ પાત્ર તો અતિશય સારું છે, એવી રીતના જે ગ્રહસ્થ તથા ભેગધા રીતે સર્વે તુચ્છ બુદ્ધિવાળા છે, ત્યારે તમે કહેશો જે એનું કલ્યાણ થશે કે નહીં થાય. કેટલી સરસ સરસ વાતો કરે છે મહારાજ. કહે છે એમ કહે છે આ સ્ત્રી તો અતિ રૂપવાન છે, આ વસ્ત્ર અતિશય સારું છે, આ મેળી અતિશય સારી છે, આ તુમડી અતિશય સારી છે, આ પાત્ર અતિશય સારું છે. આવો વિચાર કરનારો, આવો બોલનારો, આ તુમડી તો અતિશય સારી છે, તો મહારાજ કે એનું કલ્યાણ થશે કે નહીં થાય. પણ ભગવાનના ભક્તો યાદ રાખજો, અહીંયા જે મહારાજ બતાવી રહ્યા છે, ભલામણ તુમડું સારું હતું દેખાતો ખરું ને, સારું છે, ભગવાનનો ભગત હોય ને એને કોઈ સોનું દેખાડે ને પિત્તળ દેખાડે ખબર તો પડે ને આ સોનું છે ને પિત્તળ છે, અને નો ખબર પડે તેને બુદ્ધિ વગર ન કહેવાય. હે, ખબર તો પડે, યાદ રાખજો, ખબર તો પડે, પણ પોઝિશન કેવી હોય, ખબર પડ્યા પછી લેશ માત્ર મન અંદર ખેંચાય નહીં, તણાય નહીં. એમ અરે આ સંપ્રદાયના ઇતિહાસો એવા ઘટ્યા છે, એવા ઘટ્યા છે, જાતનો કોળી જ્ઞાતિમાં જન્મેલા, યાદ કરો પ્રસંગ, કોળી જ્ઞાતિમાં જન્મેલા એ ભક્તનો પ્રસંગ ભૂલાયો ક્યાં છે? નામ યાદ છે? ઘેલા ભગત, તમે થોડું થોડું યાદ તો રાખ્યું છે. દુષ્કાળ પીડ્યો હતો, દુષ્કાળ, અને દુષ્કાળ વટાવવાને માટે સુરત જતા હોય, રસ્તામાં હોનન તોડો જડ્યો, એના ઉપર ધૂળ વાળી દીધી, બોલો. અને પછી આગળ જતા રહ્યા અને જ્યારે વિહામો ખાવા બેઠા, એના ઘરવાળાએ કીધું કે તમે ઘડી કેમ ઊભા રહ્યા હતા રસ્તામાં, જાતના કોળી, બબે ત્રણ ત્રણ દાડાનો ઉપવાસ, દુષ્કાળને વટાવવા માટે, વિતાવવા માટે સુરત જઈ રહ્યા છે અને સોનાના તોડા ઉપર ધૂળ વાળી. એના ઘરવાળાએ પૂછ્યું, તમે કેમ ત્યાં ઊભા રહ્યા હતા, શું કરતા હતા? ત્યારે આ ઘેલા કોળી એવું કીધું છે કે ના, સોનાનો તોડો પડ્યો તો મારા મનમાં એમ થયું કે રખે ને દુષ્કાળનું વરસ છે અને તારી મતિ બગડે તો. અને ભક્તો, કોળી જ્ઞાતિમાં જન્મેલી નારી, કોળણ જેને કહે જગત, એ કોળી જ્ઞાતિમાં જન્મેલી નારીના મોઢામાંથી શબ્દ નીકળ્યા પતિદેવ, ભગવાન સ્વામિનારાયણ જેવા સર્વોપરી ભગવાન મળ્યા પછી હજુ પર ધન અને પરનું સોનું તમને સોનું મનાય છે? ત્યાં સુધી હજુ તમને ભગવાન સ્વામિનારાયણ સમજવામાં ફેર છે? અરે મને તો પર ધન અને પરનું સોનું તો ધૂળ મનાય છે. તમે ધૂળ ઉપર શું ધૂળ વાળી, આમ તમે તો ધૂળ ઉપર ધૂળ વાળી. ભક્તો, આને કહેવાય ભગવાનનો નિશ્ચય પરિપૂર્ણ. સોનું તો સોનું દેખાય, પરંતુ લેશ માત્ર માલ ન મનાય, લેશ માત્ર માલ ન મનાય, ત્યારે સમજો ભગવાન આપને ઓળખાણા છે. મહારાજ કે એમ ન હોય અને સારું પદાર્થ ભાળે, અંતરત આશક્ત થઈ જાય, ગ્રસ્ત ભક્ત છે, કઈ પદાર્થ મળે ને ખેંચાઈ જાય, અરે ત્યાગી હોય તુમડા મહારાજ કે ખેંચાઈ જાય, અરે શિષ્યમાં ખેંચાઈ જાય, અરે સ્થાનમાં ખેંચાઈ જાય, અને પછી લિંગટ ગાંઠ વાળીને બેસી જાય, મહારાજ કે બંને તુચ્છ મતી વાળા છે. ત્યાગી હોય અથવા તો ગ્રસ્ત હોય, ભગવાનનો ભગત બધું કર્યા પછી પણ કોઈ જગ્યાએ લેશ માત્ર બંધનને પામે નહીં, એને મારો એકાંતિક ભક્ત જાણવો. ત્યારે તમે કહેશો જે એનું કલ્યાણ થશે કે નહીં થાય, તો કલ્યાણ તો પામર જેવો સત્સંગમાં હોય તેનું થાય છે. હું દયા તમે જો ખરા, માર કે પામર જેવો જીવ હોય તો કલ્યાણ તમે કરી દઈએ છીએ. જેમ ક્લાસમાં 60 વિદ્યાર્થી હોય, એમાં 30 માર્ક વાળાને 2-4-5 બીજા ત્રીજા ઉમેરીને ધક્કો મારીને 8માં 9માં મોકલી દે, પણ ડિસ્ટિંક્શન ક્લાસ 80-90 માર્ક આવ્યા હોય અને એ ટીચરને જે પ્રશંસાનું પાત્ર બને, એક ધક્કો માર્યા ન બને, સમજાય છે? એમ મહારાજ કે તુચ્છ મતી વાળો હશે તો ધક્કો મારીને અમે અક્ષરધામાં કદાચ મોકલી દેશું, પણ દેહને મુક્ત હોય, અમારા મોઢામાંથી અમારી સાથે આવેલા અનંત મુક્તના મુખમાંથી શબ્દો નીકળ્યા, વાહ ભાઈ વાહ, જે કરવા મોકલ્યો તે તમે કરીને આવ્યા, ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે. પુષ્પની વૃષ્ટિ થતી જય જયકાર થતો હોય, આ મોજ મહારાજ કે આ ધક્કા વાળાને મળે નહીં, તુચ્છ મતી વાળાને આ મોજ પ્રાપ્ત થઈ શકે નહીં. પણ મારે પણ મોરે કે એવી જે સાધુતા, તેમાં કોઈ દળ આવતી નથી, તથા પૂર્વે કઈ એવા જે સંત, તેના જે ગુણ, તે પણ એવામાં આવતા નથી, કાજે પાત્ર થયો નથી, તેમ વાર્તા કરીને જય સચ્ચિદાનંદ કહીને શ્રીજી મહારાજ દાદા ખાચર દરબારમાં પોતાને ઉતારે પધાર્યા. આટલી વાત કરવા હતું આવ્યા, લો સંતોની ધર્મશાળામાં આવ્યા, આટલી વાત કરી અને પછી જય સ્વામિનારાયણ જય સચ્ચિદાનંદ કહી અને પછી પાછા મહારાજ પોતાનો ઉતારે જતા રહ્યા. અને મહારાજ કે હવે તમારે જેમ સમજો એમ સમજો અને તમારે જેમ કરવું હોય એમ કરજો, એમ આપણે પણ આ 27મું વચનામૃત અહીંયા પૂરું થાય છે. હવે તમારે જેમ સમજો એમ સમજો અને જેમ કરવું હોય એમ કરજો. ઇતિ વચનામૃતમ પ્રથમનું 27મું પૂર્ણ થયું. સહજાનંદ સ્વામી મહારાજની.